లోజస్థం వర్ణివేశస్థం సర్వోపరి రూపానిధిం శ్రీహరి సర్యుదాసం ధ్యాయామి త్వాం సదా హృది ధ్యాయామి త్వాం సదా హృది కర్తృత్వ రస మానవ మే త్వత్పాదేర్పయితుం ప్రభో హృదయేన సదేచ్ఛా తదర్థం దేహి మే ధియం తదర్థం దేహి మే
వాళ్ళ భక్తో આજે શિબિરના પ્રથમ દિવસનો બપોર પછીનો આ કથા કરવાનો સમય હોય આપણે કથા આરંભ કરીએ છીએ. ભગવાન શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટા ઉપર સુંદર મજાના સદવિચારો આપણે વાગોળવાના છે. મોટા મુનિવરે એકાગ્ર કરી મનને, જેને કાજે રે સેવે જાયવનને. આ બીજી કડી છે. પ્રેમાનંદ સ્વામી કહે છે કે પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવું, નવતમ લીલા રે નારાયણની ગાવું. એ નારાયણ કોણ? તો કહે છે કે મોટા મુનિવર રે એકાગ્ર કરી મનને, જેને કાજે જઈને વન સેવે, વન તપશ્ચર્યા કરે, એ નારાયણની હું નવતમ લીલા ગાઉં છું. મોટા મોટા રાજાઓ જેને માટે વનમાં ગયા, જોરદાર તપશ્ચર્યા કરી. વ્યાસ ભગવાનના પુત્ર સુખદેવજી ઘરબાર છોડીને વનમાં જતા રહ્યા. નારદજી જેવા મુનિએ સંસાર ત્યાગ કર્યો, વનમાં જઈને તપ કર્યું. સનકાદિક ચાર ભાઈ બ્રહ્માના માનસ પુત્ર, એને પણ વન સેવ્યું. પ્રિયવત જેવા મોટા રાજા જેને બહુ મોટું શાસન, બહુ જબરું સુખ, એ બધું છોડીને વનમાં ગયા. સ્વયંભૂ મનુએ રાજ્ય છોડ્યું, ભરતજીએ રાજ્ય છોડ્યું ને તપશ્ચર્યા કરી, નવયોગેશ્વરોએ જેને માટે ઉગ્ર તપ કર્યું, એ પુરુષોત્તમ નારાયણની હું લીલા ગાઉં છું. જેના હુકમે હજારો દાસ દાસીઓ સેવામાં તત્પર રહેતા હોય, જે મોટા મોટા ઢોલિયામાં સૂતા હોય, જેને જમવામાં રોજે અનેક વાનગીઓ હોય, એવા એવા સુખ સાહિબીને હિંડોળા ખાટમાં લહેર કરનારા માણસો, જે પરમાત્માની પ્રાપ્તિને માટે એ તમામ સુખો છોડીને ઘોર વનમાં જઈને ધ્યાન ભજન તપશ્ચર્યા કરે, કંદમૂળ ખાઈને, એવા જે એક નારાયણ સર્વના સ્વામી હોવાથી સ્વામિનારાયણ, એમની હું નવતમ લીલા સ્વાભાવિક ચેષ્ટા ગાઉં છું. વનમાં જઈને એ લોકોએ શું કર્યું? તો ત્રીજી કડીમાં એવું કહે છે, આસન સાધી રે, ધ્યાન ધરીને ધારે. ઘોર જંગલમાં જઈને આસન સાધી, જે પરમેશ્વરને ધ્યાનમાં ધારે, જેની ચેષ્ટા સ્નેહ થકી સંભારે, એ નારાયણની હું લીલા ગાઉં છું. વાલા ભક્તો, પ્રથમ પદ અડધું જાય ત્યાં સુધી ઉપદઘાત જ આવે છે. સ્વાભાવિક ચેષ્ટા ગાવાની શરૂ નથી થતી, પ્રસ્તાવના કહેવાય જેને, પાંચ કડી સુધી. આપ જાણો છો પ્રથમ શ્રી હરિ રે એના 10 પદ છે, અને 10-10 પદમાં 10-10 કડી છે. ખ્યાલ આવ્યો? એની 5 કડી ઉપદઘાત પ્રકરણ છે, પ્રાસ્તાવિક. સભા ચેષ્ટા ભગવાનની જે અલૌકિક ક્રિયાઓને ગાતા પહેલાં એનું બેકગ્રાઉન્ડ બાંધ્યું કે મોટા મોટા વનમાં જઈને આસન સાધી ઉગ્ર તપશ્ચર્યા કરતા કરતા જેની લીલાને સંભાળે છે, સ્નેહથી સંભાળે છે, એ નારાયણની હું આ ચેષ્ટા લખું છું. વનમાં જઈને ધ્યાન કરે છે. વાલા ભક્તો, આપણાથી ધ્યાન થતું નથી, થાય તો ધ્યાનમાં જેટલા ફાયદા છે એટલા ફાયદા બીજી કોઈ વાતમાં નથી. ધ્યાન કરવાથી સર્વ પ્રકારે ફાયદા થાય છે. આમ દેખીતી રીતે કોઈ ફાયદો જણાય નહીં, ને મનમાં એવું થાય કે અડધો કલાક સુધી આમનામ બેસી રહેવું, 15 મિનિટ સુધી બેસી રહેવું આંખે વીંચીને, એના કરતાં કંઈક કામ કરીએ તો કામ ઉકલે, મનમાં એવું થાય. પરંતુ વાલા ભક્તો, ધ્યાન કરવાથી ખૂબ ફાયદો થાય છે. આધ્યાત્મિક, માનસિક અને શારીરિક તમામ પ્રકારનો ફાયદો થાય છે. આધ્યાત્મિક ફાયદો એટલે આપણા આત્માની શુદ્ધિ થાય, પરમાત્મામાં પ્રેમની વૃદ્ધિ થાય. માનસિક ફાયદો એટલે મન શાંત થાય, સંકલ્પ વિકલ્પ અંદર ચાલતા વાવાઝોડા બંધ થઈ જાય, મગજમાં બહુ શાંતિ થાય, એ માનસિક ફાયદો છે. શારીરિક ફાયદો, શરીરમાં જે કાંઈ રોગ હોય, નબળાઈ હોય, સ્ફૂર્તિ ન હોય, પચતું ન હોય, કબજિયાત રહેતો હોય, ઊંઘ ન આવતી હોય, જો માણસ ધ્યાન કરે તો એ બધી સમસ્યાઓ હલ થઈ જાય. ધ્યાન કરને કી આદત ડાલીએ. આપણે શારીરિક ફાયદા માટે તો ધ્યાન કરવાની ઈચ્છા ન હોય, માનસિક ફાયદો તો આપણે ભગવાનને આશ્રય છીએ એટલે માનસિક ઉતાપ અને સંકલ્પ વિકલ્પના વાવાઝોડા ના હોય. પરંતુ ભગવાનના આશ્રિતને આધ્યાત્મિક ફાયદાની તો જરૂર છે જ, મહારાજની સાથે જોડાવવું તો છે જ. માટે ધ્યાન ભગવાનમાં જોડાવાનું ઉત્તમ સાધન છે, જો થઈ શકે તો. ભગવાન શ્રીહરિએ વનમાં બહુ ધ્યાન કર્યું છે, અને મહારાજ એવું કહેતા હતા કે સત્સંગમાં આવ્યા એને વર્ષો વયા ગયા પણ હજી અમને વનમાં જઈને ધ્યાન કરવાની રુચિ પહેલા હતી, એવી ને એવી તાજી ને તાજી વર્તે છે. અમે મુક્તાનંદ સ્વામીને કહી મેલ્યું છે, હાલો ને તમે મને ગુરુના દર્શન કરાવી દો, પછી આપણે વનમાં જશું, ધ્યાન કરશું. ભગવાનને ધ્યાનનું અંગ બહુ હતું. આજકાલ ધ્યાનનો અંગ બહુ જીર્ણ થઈ ગયો છે. કોઈ સાધુ સંતોમાં, હરિભક્તોમાં, બહેનોમાં ક્યાંય હવે ધ્યાનનું અંગ જોવામાં મળતું નથી. કોઈ કોઈક જવલ્લે ધ્યાનના અંગવાળા હોય છે. હમણાં પહેલાં અથાણાવાળા સ્વામીના એક સાધુ ધામમાં વ્યાગ્યા ગંગામાં, એ નંદકિશોરદાસજી સ્વામીને ધ્યાનનું અંગ બહુ સારું હતું એવું મેં જાણ્યું, મને બહુ ખુશી થઈ. અમારા મંડળમાં અમુક અમુક થોડું થોડું બેસે છે, હરિભગતમાં કોઈક કોઈકમાં થોડું થોડું ધ્યાનનું અંગ હોય છે. જેટલું થાય એટલું ધ્યાનમાં બેસવાનું રાખવું બહુ ફાયદા છે, એટલે કહું છું. માણસ યોગા કરે છે પણ ધ્યાન નહીં. યોગામાં તો શું, પ્રાણાયામ કરે, અનુલોમ વિલોમ ભસ્રિકા કરે, વગેરે વગેરે બધા પ્રાણાયામો કરે માણસ, અને આસનો કરે. આસનોથી અંગ કસરત થાય, પ્રાણાયામથી થોડું માઇન્ડ કંટ્રોલ થાય, પરંતુ ધ્યાન કરવાથી તો આત્માની શુદ્ધિ થાય છે અને પરમાત્મામાં પ્રેમની વૃદ્ધિ થાય છે. અને યોગ નામ છે ને, યોગ નામ એ પરમેશ્વરનો યોગ કરવા માટેનો શબ્દ છે. આપણે લોકો એને શારીર સુખ પૂરતો સીમિત કરી નાખ્યો યોગ શબ્દને. કોઈ કોઈક વળી ધ્યાન યોગા એવું ભેગું બોલે છે, યોગા ધ્યાન કરીએ છીએ એવું બોલે છે, કેટલાક તો યોગ જ બોલે છે, યોગ. એમાં ઇંગ્લિશ શબ્દમાં એ શબ્દ ગયો એટલે પછી વાહે જીની પાછળ એ લાગે એટલે પછી બધા યોગા વાંચે એટલે યોગા પડી ગયું, નામ યોગા પડી ગયું. શ્રીહરિજી મહારાજને ધ્યાનનું અંગ હતું, ગોપાલ સ્વામીને હતું, ઘણા મોટા મોટા સંતોને મહારાજ વખતમાં ધ્યાનનું અંગ હતું, યોગનું અંગ હતું. જેમ જેમ કાળ જાય એમ ઘણા બધા ફેરફારો થતા હોય છે. આજે કાળક્રમે કરીને ધ્યાનનું અંગ જીર્ણ થઈ ગયું છે, એનો જીર્ણોદ્ધાર કરવાની જરૂર છે. તોય આપણે શિબિરોના માધ્યમે ધૂન ધ્યાન, કીર્તન સહ ધ્યાન, પાંચમાંશી વગેરે વગેરે કરીને થોડું તાજું કરીએ છીએ, પણ સંસાર વ્યવહારમાં અને રજોગુણી આ દુનિયામાં અનેક વિવિધ ભોગોને ભોગવતા જીવાત્માઓમાં હવે ધ્યાન કરવાની ક્ષમતા રહી નથી. આજકાલ જીવને ધીરજ બહુ ઓછી છે. ધ્યાનમાં બેસવું એ ધૈર્યવાન પુરુષનું કામ છે, ને આંખમાં વિચેન તરત મૂર્તિ ના દેખાય, ઘણો અભ્યાસ કરીએ પછી કાંઈક એમાં ટપ્પો પડે. ઇન્સ્ટન્ટ દુનિયા થઈ ગઈ, ઇન્સ્ટન્ટ પટાપટ બધું થઈ જવું પડે, પટ લઈને અમેરિકા વાત થઈ જવી પડે, ઇન્સ્ટન્ટ નાસ્તો તૈયાર થઈ જવો પડે, આવું બધું ઝડપી થઈ ગયું. એટલે લોકો આમાં એમ ઈચ્છે છે કે આંખ વીંચી ઉતા ભગવાન દેખાય તો ધ્યાન કરો, એમ કાંઈ દેખાય નહીં. ધીરજ જોઈએ, અભ્યાસ કરવો પડે તો એમાં સફળતા જરૂર મળે. વાલા ભક્તો, આજકાલ વૈજ્ઞાનિકોએ પણ ધ્યાનથી ખૂબ ફાયદા થાય છે એવું સ્વીકાર્યું છે. સ્વીકાર્યું ક્યારે? એણે પુરવાર કર્યું ત્યારે સ્વીકાર્યું છે. કેટલીક કંપનીઓવાળા એના કર્મચારીઓને મેનેજરોને રોજે 15-20 મિનિટ ધ્યાન કરાવે છે. તમે કહેશો કે એ લોકો ફેક્ટરીએ આવીને ધ્યાનમાં બેસે અને એનો સેટ પગાર શા માટે આપે? સેટ પગાર એટલા માટે આપે છે કે એના કર્મચારીઓ 20-30 મિનિટ ધ્યાન કરે છે, પછી એનામાં એવી ઉર્જા ઉત્પન્ન થાય છે, એની માનસિક શક્તિ, એની વિચારવાની શક્તિ, એને કાર્ય કરવાની શક્તિ ખૂબ જ વધી જાય છે. એને કારણે 8 કલાકની શિફ્ટમાં માણસ જે કામ કરતો હોય એના કરતા ઓછા સમયમાં એ બમણું કામ લેવા કેપેબલ બને છે. એટલે કંપનીવાળાએ વિચાર કર્યો કે આપણા કર્મચારીઓને કદાચ આપણે 20-25 મિનિટ ધ્યાન કરાવીએ તો નુકસાન નહીં બલકી ઘણો બધો ફાયદો થાય છે. ધ્યાન કરાવવાવાળા ઘણા મોટિવેટરોને પણ એ લોકો લાવે છે, બધાને બેસાડે છે, એના કેમ્પ કરે છે, એને શીખવાડે છે ધ્યાન યોગા વગેરે, અને પછી એને નોકરીએ વળગાડે અને સ્ફૂર્તિમાં આવીને પછી એ માણસ કંપનીને ખૂબ ઝાઝુ પ્રોડક્ટ કરી આપે છે. એ લોકોએ ધ્યાનનો આવો ઉપયોગ કર્યો. ધ્યાન તો બધાએ સ્વીકાર્યું, યોગા આખા વિશ્વએ સ્વીકાર્યા, જે ભારતીય સંસ્કૃતિના અણમોલ વારસા છે. પરંતુ આપણે સત્સંગીઓએ જ એ વાત હાવ પડી મૂકી, માળા ફેરવીને કલ્યાણ માની લીધું. આશા રાખીએ આસન સાધી રે, ધ્યાન ધરીને ધારે જેની ચેષ્ટા રે, સ્નેહ કરી સંભારે, એવું જ્યારે પ્રેમાનંદ સ્વામી પ્રથમ પદની ત્રીજી કડીમાં ભગવત પ્રાપ્તિ માટે મોટા મોટા રાજાઓ વનમાં જઈને ધ્યાન કરતા હતા, આપણે ઘરે બેસીને તો કરીએ થોડું ઘણું? ચલો ધ્યાન ન થાય તો ખેર, ભૂલ્યા વિના દિવસમાં 5 માનસી શાંત ચિત્તે કરવાની ટેવ પાડીએ પ્લીઝ, એટલો સમય કાઢીએ. એ સમય બાતલ નથી બલકી જીવનમાં ઘણો ફાયદો આપે એવો છે. અને જો ધ્યાન માનસીમાં ફાયદો ન થતો હોય તો આ મોટા મોટા ભણેલા કંપનીવાળા એના કર્મચારીઓને માટે એ સમય શું કામ ફાળવી આપે? આપણે પણ 5-10 મિનિટ શાંતિથી બેસીએ, ભગવાનની માનસી પૂજા કરીએ તો આપણામાં પણ અંદરથી એવી ઉર્જા પેદા થાય કે પછીનું કામ આપણે 1 કલાકમાં આટોપવાના હોઈએ, 1/2 કલાકમાં ફિનિશ કરી નાખીએ. તો કહો, 10 મિનિટની જે આપણી માનસી ધ્યાન, એણે ફાયદો કરી આલ્યો કે નહીં? આવી રીતે જો સમજીએ તો એમાં ખૂબ નફો છે. આપણે માણસ છીએ, જેમાં લાભ દેખાય એ જ કરવું ગમે, ફાયદો થતો હોય તો આપણે કરીએ જ, કેમ જે ફાયદો તો આપણે બધાને જોઈએ છે જ. ખેર, ફાયદો થાય છે કે નહીં એની ખબર નથી. તો અહીંથી એ જાણ કરવામાં આવે છે કે ભાઈ, ધ્યાન માનસીમાં ફાયદો ખૂબ જ થાય છે, એટલે એને ખોટો સમય બગાડીએ છીએ એવું માનવું નહીં. એ સમય આપણે બગાડતા નથી બલકી બચાવીએ છીએ. 10 મિનિટની માનસી આપણો 1 કલાક ઉમેરી આપે છે, જીવનમાં ઉમેરી આપે છે. કેમ જે 10 મિનિટની માનસીથી જે ઉર્જા મળે છે એમાં તમે 8 કલાકે કામ કરી શકતા હોય એ 7 કલાકમાં સમેટી લ્યો છો. માટે એ સમય બગડ્યો કે ઉલટો સમયમાં એણે ફાયદો કરી આપ્યો, બસ આટલું જ વિચારવાનું તો તમને માનસીમાં સમય વાપરવામાં હોશ રહે, શ્રદ્ધા રહે, સમય માનસી ધ્યાન માટે ફાળવી શકશો. વરના આજકાલ ધ્યાન માનસીની પૂજા માટે જ માણસો પાસે સમય નથી. બાકી ગપ્પા મારવાનો છે, વોકિંગ કરવાનો છે, ટ્રેડમિલ ઉપર ચાલવાનો સમય છે, વધીને માણસ થોડી કસરત બસરત કરી લે એના માટેનો સમય છે, અને ખાવાનો, નાવાનો, જવાનો સમય તો હવને બાપા કહીને કાઢવો જ પડે છે. લુગડા પહેરવા, કાઢવા, એમાં તો કાંઈ હાલે જ નહીં. સમયની જ્યારે માણસને તાણ પડે છે ત્યારે પૂજામાંથી કાપી લે, માનસીમાંથી કાપી લે, ધ્યાન કરવું હોય એમાંથી સમય કાપી લે. કાપ બધો ત્યાં મૂકવામાં આવે છે અને એને લઈને માણસને આજ ખબર નથી પડતી પણ લાંબે ગાળે ખબર પડશે કે બહુ મોટી નુકસાની ભરવી પડશે, બહુ મોટી ખોટ ખાઈ જઈશું, થાપ ખાઈ જઈશું. માટે પૂજા, ધ્યાન, માનસીમાંથી સમય નહીં કાપવો,
એ સમય આપણે વાપરતા નથી, એ સમય આપણે વાવીએ છીએ સાહેબ, સમય વાવીએ છીએ. ધ્યાન માનસી પૂજામાં જે સમય આપણે વાપરીએ છીએ એ સમય વાપરતા નથી. બગાડવાની તો વાત જ છોડો, બગાડવું વાપરવું ને વાવવું એ ત્રણે અલગ અલગ અર્થ ધરાવે છે. જેમાંથી કાંઈ મળે નહીં અને બગાડ્યું કહેવાય, જેમાંથી વાપરો ને સુખ મળે આનંદ આવે એ વાપર્યું કહેવાય, અને જેને તમે વાવો અને એમાંથી મબલક પાછું મળે એને વાવ્યું કહેવાય. ધ્યાન માનસી પૂજામાં સમય આપણે નથી બગાડતા, નથી એ સમય વાપરતા, બલકી એ સમય વાવીએ છીએ. આપણી આયુષ્ય એનાથી લાંબી થાય છે. માટે આ વાત જો સમજાઈ જાય તો હવે એમાં સમય ફાળવવો કઠણ નહીં પડે. અમે અને તમે બધાય પ્રેમથી એમાં સમય ફાળવી શકીશું. શિડ્યુલ જ એવું ગોઠવશું કે ધ્યાન પૂજા માનસી માટે સમય આપણી પાસે હોય જ. કદાચ બીજા ગપ્પા મારવા, રખડવું, ટીવી ચેનલો ફેરવી ફેરવીને આમ તેમ દુનિયાના છાપા ડવળી મારવા એમાં સમય વપરાતો હોય, એ કપાઈ જાય. પણ ધ્યાન માનસી પૂજાનો સમય આપણે ના કાપી શકીએ, કેમ જે એનો મહિમા સમજી ચૂક્યા છીએ. વાલા ભક્તો, ધ્યાન કરવાથી, માનસી કરવાથી મગજના તરંગોને સુસંગત બનાવી શકાય છે. ધ્યાન અને માનસી આપણા ડોળાઈ ગયેલા મગજને શાંત બનાવે છે. નંબર બે, ધ્યાનનો નિત્ય અભ્યાસ કરવાથી મગજના પ્રિફ્રન્ટલ કોર્ટેક્સમાં વધુ સક્રિયતા સાથે સંતુલન અને સુસંગતતા સર્જાય છે. પ્રિફ્રન્ટલ કોર્ટેક્સ એટલે મગજનો એવો ભાગ કે જે તારતમ્યતા અને ઉચ્ચ તર્કશીલતા માટે જવાબદાર છે. વાલા ભક્તો, એમાં ખૂબ સારી સંગતતા સર્જાય છે. તેથી આધ્યાત્મિક સૂક્ષ્મ વાતો આપણાથી ગ્રહણ થઈ શકે છે. ધ્યાન માનસી માટે જે વ્યક્તિ ક્યારેય સમય ફાળવતો નથી એનાથી આધ્યાત્મિક માર્ગની જે સૂક્ષ્મ વાતો હોય ને એ ક્યારેય પકડાતી નથી, એના ખ્યાલમાં આવતી નથી. માટે ધ્યાન કરવું જરૂરી છે. નંબર ત્રણ, સ્ટ્રેસ, તાણ, ચિંતા, ડિપ્રેશન, આ બધાના અલગ અલગ અર્થ છે. ડીપમાં મારે જવું નથી, પરંતુ એ બધો જે થાક છે, માનસિક થાક, એમાં ધ્યાન ખૂબ રાહત આપે છે. વાલા ભક્તો, આપને ખ્યાલ હશે જેમ આ થૂળ બોડી થાકે એમ આપણી સૂક્ષ્મ બોડી પણ થાકે છે. શરીરને આરામ આપણે આપીએ, ખૂબ સારું ગાડલું લઈએ, એસી રૂમ રાખીએ, આરામથી લાંબા થઈને જેમ મજા આવે એમ હોઈએ, હા, શરીરને ખૂબ રાહત મળે, હાંધા બાંધાને શાંતિ મળે, પણ મગજ બંધ થયા વિના અંદર શાંતિ માથામાં ન મળે, અને માથું પણ હારી પેઠે વિચારી વિચારીને થાક્યું હોય છે, એને માટે ધ્યાન માનસી એક અનુપમ ઔષધ છે, બેસ્ટ ઉપાય છે. બસ આદત પાડવી જોઈએ. નંબર ચાર, આંતરિક પ્રફુલ્લિતતા, સરળતા, સહિષ્ણુતા ધ્યાન માનસી કરવાથી પ્રાપ્ત થાય છે, અને ધ્યાન માનસીથી પછી મનમાં શરીરમાં સ્ફૂર્તિ વધે છે, એટલે કામકાજ કરવાનો ઉત્સાહ વધી જાય છે. આ એના ફાયદા છે. પાંચમો, આત્માનું ઓજસ, કહેતા આંતરિક શક્તિ, શુદ્ધિ સુદૃઢ બને છે. છઠ્ઠું, વિપરીત પરિસ્થિતિમાં પણ મક્કમ રહી શકાય છે એવી શક્તિ આવે છે ધ્યાન કરવાથી. વિપરીત પરિસ્થિતિમાં પણ આપણે અડગ રહી શકીએ, મક્કમ રહી શકીએ, ઘાંઘા ફાંઘા ના થઈ જઈએ, વિચારી શકીએ. નંબર 7મો ફાયદો, દિન પ્રતિદિન પૂર્ણતાનો ભાવ ઉદ્ભવે છે. પોતાને એવું લાગે છે કે હું ખૂબ અંદરથી સુખી છું, શાંત છું, પૂર્ણ છું. આવા બધા ધ્યાન કરવાના ફાયદા છે. આસન સાધી રે, ધ્યાન ધરીને ધારે, જેની ચેષ્ટા રે, સ્નેહ કરી સંભારે. વાલા ભક્તો, શરીરે કરીને આપણે ભલે કશું કામ ના કરીએ, પણ માત્ર મનોચિત્રણથી આપણે પરમાત્માને પ્રગટ કરી શકીએ છીએ. માત્ર મનોચિત્રણથી આપણે સમાધિ લગાવી શકીએ છીએ, ભગવાનના ધામમાં જઈ શકીએ છીએ. માત્ર મનોચિત્રણથી આપણે આ થોળ નાશવંત માઇક શરીરથી આપણા આત્માને અલગ પાડી શકીએ છીએ અને આત્મદર્શન કરી શકીએ છીએ. માત્ર મનોચિત્રણથી, વિઝ્યુલાઇઝેશનથી આપણે આત્મામાં રહેલા પરમાત્માને પણ સાક્ષાત જોઈ શકીએ છીએ. મનોચિત્રણ અતિ ઉપયોગી ચીજ છે. માનસીમાં મનોચિત્રણ કરવાનું હોય છે, ધ્યાનમાં પણ મનોચિત્રણ કરવાનું હોય છે. સ્નેહે સહિત થયેલું ભગવાનનું મનોચિત્રણ આત્મા માટે શક્તિશાળી ટોનિક પુરવાર થાય છે. જે લક્ષ્ય નક્કી કર્યું છે તેની કલ્પના એ રીતે કરવી કે તે ધ્યેય તમે પ્રાપ્ત કરી રહ્યા છો. હું શુદ્ધ થઈ રહ્યો છું, હું બ્રહ્મરૂપ બની રહ્યો છું, હું પરમાત્માની સાનિધ્ય જઈ રહ્યો છું, ભગવાન મારી સામે આવીને ઊભા છે, ભગવાન મંદ મંદ હસી રહ્યા છે, હું ભગવાનની મૂર્તિને આકારે આકાર મારી વૃત્તિ કરી રહ્યો છું, હું મારા લક્ષ્યને પ્રાપ્ત કરી રહ્યો છું, એવી રીતનું પોઝિટિવ મનોચિત્રણ જીવનને ખૂબ ફાયદાકારક છે. અને ત્યારબાદ આપણે જે જીવન જીવવાનું કલ્પ્યું હોય એનું પણ મનોચિત્રણ કરવું. હું અક્ષરધામમાં અમર જીવન જીવતો હોઈશ, પરમાત્માની જેવી દિવ્ય મૂર્તિ છે એવી જ પરમેશ્વરની કૃપાથી મને દિવ્ય ચૈતન્યમય આકૃતિ મળશે, ભગવાનના ધામમાં ભગવાનના મુક્તોની સાથે ભગવાનના દિવ્યાનંદમાં હું કાયમ હવે પછીના કાળમાં હે આનંદ આનંદ ભોગવતો હશ. બસ હું આવો હશ, આમ હશ, આમ ભગવાનની સાથે જોડાયેલો હશ, આવો આનંદ મેળવતો હશ, હું આવો મહાન સુખી હશ. આવું ચિત્રણ ભગવાનના ભક્તોએ કરવું જોઈએ, એનાથી બહુ મોટો ફાયદો થાય છે. એ એક પ્રકારનું ધ્યાન છે, એનાથી સકારાત્મકતા અને આનંદ વધે છે, શ્રદ્ધા વધે છે, અંદર સુખ વધે છે અને પરમેશ્વર તરફ જવાની અંદરથી શક્તિ પણ વધે છે. આપણો ધ્યેય ભગવાનને પામવાનો છે, માટે લીલા ચરિત્રો સંભાળવા, ધ્યાન કરવા, આત્મા પરમાત્માનું વેગેલું ચિંતન કરવા, સ્નેહપૂર્વક મનોચિત્રણ થવું ખૂબ ઉપયોગી છે. મનોચિત્રણ થવું ખૂબ જરૂરી છે. મનોચિત્રણ દરેક ભક્તોએ રોજે ટાઈમ કાઢીને અવશ્ય કરવું જોઈએ, એનાથી અપાર ફાયદાઓ છે. જો ફાયદાની લાલચ હોય તો કીજીએ. આના ઉપર એક વાત કરવી છે, જે મનોચિત્રણ કરે છે એ ખાટી જાય છે, ફાવી જાય છે, એ માલામાલ થઈ જાય છે. એક બની ગયેલી ઘટના છે, સિદ્ધાનંદ સ્વામીની. આપ બધા જાણો છો સિદ્ધાનંદ સ્વામી અને સચ્ચિદાનંદ સ્વામી બંને રાધા વાવે જે મોટું દાદા ખચરનું ખેતર હતું એમાં કામકાજ કરતા હતા. રીંગણા, શેરડી, શીભડા, શાકભાજી વગેરે બધું બનાવીને મહારાજ અને સંતો માટે ગાડા ભરી ભરીને મોકલતા હતા. દાદા ખાચરે એ બધી વાડી મહારાજને સંતો માટે આપેલી એટલે સંતો જ પોતે ત્યાં રહીને મજૂરો અને હરિભક્તો પાસે કામ કરાવીને શેરડીને એવું બધું પકવીને ભગવાનને સંતોને માટે ઉપયોગમાં લેતા હતા. એક વખત રાધાવાડીમાં ઘઉં વાવેલા, બરાબર ધ્યાનથી સાંભળજો, બહુ ગમે એવી વાત છે. જીવનમાં આપણને પણ એમ થાય કે આવું કરીએ એમ. રાધાવાડીમાં શું વાવ્યું હતું? ઘઉં વાવ્યા હતા. ઘઉં પાક્યા ત્યારે તેને વાઢીને ઢગલા કરેલા, પણ ઘઉંની ડુંડીઓ વાડીના પડામાં ચારે બાજુ પડી હતી. ખેતીવાડીના અભ્યાસવાળા માણસને ખબર પડે કે કોઈ પણ પાક ખેતરમાંથી લઈ લો પછી કેટલોક એમાંથી ખરી ગયેલો પાક ખેતરમાં પડ્યો હોય. ઘઉં લઈ લો તો ઘઉંની ડુંડીઓ પડી હોય, શીંગ કાઢી લો તો કેટલીક શીંગો પડી હોય. ડુંડીઓ પડી હતી વાડીમાં, ખરી ગયેલી. એને જોઈને સચ્ચિદાનંદ સ્વામીએ સિદ્ધાનંદ સ્વામીને કહ્યું, એ સિદ્ધાનંદ કે શું કહો ગુરુ, જો આ ઢગલાના ઘઉં તૈયાર થતા તો વાલ લાગશે ભાઈ, અને તે ઠાકોરજીના કહેવાય હો, એટલે એમાંથી એક દાણો પણ આપણાથી વપરાય નહીં. વપરાય તો કે ના, એ તો બધા ઘઉં મંદિરના કોઠારે જમા કરાવવા જોઈએ. કેટલી અદ્ભુત નૈતિકતા છે, કેટલું પવિત્ર જીવન છે આ સંતોનું. પરંતુ સિદ્ધાનંદ, હલો કરીને જે ઘઉં ભેગા કરીએ તે આપણા હકની કમાણીના કહેવાય. હલો કરવો કાઠિયાવાડી શબ્દ છે. હલો કોને કહેવાય? કે ખેતરમાંથી ઘઉં વાઢીને ખેડૂ લઈ જાય અને પછી એ વાટતા વાટતા કે ભરતા જે કાંઈ ખેતરમાં પડ્યું રહ્યું હોય, કોઈ ડુંડીઓ, કોઈ છોડવો, ઓલા લોકો તો ફટાફટ બધું મોટું મોટું ઉપાડી ગયા હોય, પછી કેટલુંક પાછળ પડ્યું રહ્યું હોય, એ ડુંડીઓ એ દાણાઓને વીણીને જે ભેગા કરવા એને હલો કર્યો કહેવાય, અથવા તો એને સિલોન્સ વૃત્તિ કહેવાય. ઘણા આપણા દેશમાં સાધુ સંતો ઋષિ મુનિઓ એવા થઈ ગયા કે એને સિલોન્સ વૃત્તિથી પોતાની આજીવિકા ચલાવી હતી. ખેતરમાં, વગડામાં, ખળામાં, બજારમાં કાંઈ ડુંડિયું, કાંઈ વસ્તુ પડી હોય તો એ વીણીને એટલું ખાઈને પોતે ભજન કરતા. બાકી દેહ નિર્વાહ માટે કોઈ ઉપાય નહીં કરવાનો. કોઈ કે લુગડા બુગડા કાઢીને ગાભા નાખી દીધા હોય એનાથી શરીર ઢાંકવાનું. ખળાવાડમાં જે કાંઈ પડ્યું રહ્યું હોય, ખેતરમાં પડ્યું રહ્યું હોય, જેની કોઈ પરવા કરવાના ન હોય, કોઈ એને લેવા આવવાના ન હોય, જે ફિજુલ માની લોકોએ છોડી દીધું હોય, એમાંથી વીણીને પેટ ભરીને ભક્તિ કરવી એને શિલોન્સ વૃત્તિ કહેવાય છે. આપણા દેશમાં શિલોન્સ વૃત્તિવાળા કેટલાક સાધુ સંતો ઋષિ મુનિઓ થઈ ગયા ને એણે એવી રીતે ભક્તિ કરીને પરમાત્માને પ્રાપ્ત કરેલા. આ બંને સાધુ કહે છે કે આપણે શિલોન્સ વૃત્તિથી મેળવેલું અનાજ એ પવિત્ર માનીને મહારાજ માટે રોટલી કરીએ તો. આ બધા ઘઉં તો કોઠારમાં જમા કરાવશું. અને સિદ્ધાનંદ, એ નવા અન્નનો થાળ કરી મહારાજને જમાડીએ ને એ ભાઈલા, તો મહારાજ બહુ રાજી થાય હો. નવા ઘઉંની રોટલી બહુ સારી થાય. ઘઉં બહુ જૂના નહીં હારા, ચોખા જૂના હારા. અમુક જૂનું હારું, અમુક નવું હારું સમજવું. જૂનું એટલું હોનું એમ કરીને દે દે ન કરવું. કહેવત 100% સાચી હોતી નથી. બે સંતો વાતો કરે છે, હાલ હાલ આપણે ડુંડીઓ વીણીએ અને એમાંથી રોટલી કરીને મહારાજને જમાડીએ. આઈડિયા કોણે બતાવ્યો? સચ્ચિદાનંદ સ્વામી. વિચાર કોના માઇન્ડમાં આવ્યો? સચ્ચિદાનંદ સ્વામીના. વાત કોણે પ્રથમ કરી? સચ્ચિદાનંદ સ્વામીએ. પણ વાલા ભક્તો, પકડી લીધી સિદ્ધાનંદ સ્વામીએ. અમારે એવું જ થાય છે. આ વ્યાસાસને બેન આઈડિયા અમે બતાવીએ અને વાત અમારામાંથી આવે અને પકડી લો છો તમે બધાને, તમે પામી જાઓ છો ને અમે આમનામ વ્યાસાસને જામી જાય છે. હાર મળે, પૂજા મળે, લોકો આરતી ઉતારે, હા ખાનપાન માન સન્માન બધું મળે, વિડિયા ફોટા ઉતરે, ચેનલોમાં યુટ્યુબમાં બધા મૂકે, સાંભળીને વાહ વાહ કરે. પછી એવું હોય કે બાપુ તમારી કથા સાંભળી મને બહુ ફાયદો થયો છે, હવે મારે આટલા રૂપિયા તમને દેવા છે, મારે બેટા રૂપિયા મળે. વ્યાસાસને બધું મળે હો, એક ભગવાન સિવાય. અને શ્રોતાઓ એ આઈડિયાઓ એ યુક્તિઓ પકડી લે તો એને ભગવાન મળે છે. આમાં એવું જ બન્યું છે. આ વાત સચ્ચિદાનંદ સ્વામીએ કરી અને સિદ્ધાનંદ સ્વામીએ સાંભળી અને એના દિલમાં બરાબરની લાગી ગઈ. ભાઈ ભગવાનને જમાડવાનો ભાવ એટલો બધો વધી ગયો કે મનમાં માંડ્યું એનું ચિત્રણ થવા.
સિદ્ધાનંદને મનમાં એમ, સિદ્ધાનંદને મનમાં એમ થયો પોતાને સંકલ્પ તેમ,
થયો પોતાને સંકલ્પ તેમ
આવાડી માહી સલો કરી,
તેનો મારા પ્રાણ પ્રીતમ માટે થાળ કરો અને મારો હાલો મારા હાથની કૂણી રોટલી ભાવથી જમે, કેમ કે આ ઘઉં આ ઢગલો છે એમાં તો આવતા ઘણી બધી વાલ લાગશે.
માટે ઘઉં વીણી અને દરી,
સચ્ચિદાનંદ સ્વામીએ વાત કરીને પકડી લીધી. સચ્ચિદાનંદ સ્વામી તો દાડિયા દપાડિયાને કામ સિંધવા ગયા, ત્યાં તો સિદ્ધાનંદ સ્વામી કાપો વાળીને માંડ્યા હલો કરવા. કાપો મીન્સ ફાંટ, એક કપડાની પાછળ ફાંટ વાળે. અને પોતાના મનમાં શ્રીહરિનું માંડ્યા ચિંતન કરવા. હો હા હા હા, આવા સરસ મજાના ઘઉં, પવિત્ર ઘઉં, ઓર્ગેનિક ઘઉં, દવા બવા તેથી ક્યાં હતી. નવા ઘઉંની રોટલી ખૂબ મીઠી થશે, સ્વાદિષ્ટ થશે, અને તાજા સુગંધીવાળા ઘીમાં બોળીને ઘઉંની ઝીણી રોટલીઓ મારા પ્યારા પ્રભુજીને હોનાના બાજટ ઉપર બેસાડીને જમાડવા છો. હા, અને મહારાજ જમશે, જમશે મારો ભાવ છે. એટલે કારણ કે મહારાજને છે ને મિષ્ટાન કરતાં સાદું ભોજન બહુ જ પ્રિય છે. રોટલી મહારાજ બહુ જમશે. હલો કરતા જાય છે અને આવા વિચારો કરતા જાય છે. ગુડ આઈડિયા. જીવનમાં કામકાજ કરતા કરતા ભાવનાને જો અંદરથી તમે સતેજ બનાવ્યા જાઓ ને તો ભગવાન મળતા વાર નથી. પણ આપણી થોડી આ મુસીબત છે, માળા ફેરવતા ફેરવતા ગપ્પા મારતા હોય છે. જ્યારે આ સંતો ખેતરમાં ડુંડિયો વીણતા વીણતા એ ભગવાનમાં ભાવાવેશથી તલ્લીન થઈ જાય છે. આનંદ કે પરમાનંદા માણહે માણહે ફેર, આપણે ધ્વન કીર્તન અને કથા ચેષ્ટામાં પણ મનોચિત્રણ કરીને ભગવાન સાથે એક રસ થઈ શકતા નથી. જ્યારે કેટલાક પ્રેમી ભક્તો પોતાના ઘરકામને કરતાં કરતાં, ધંધાના કામને કરતાં કરતાં પણ ભગવાનની શુદ્ધ ભાવનાએ કરીને ભગવાન માટે કરું છું, ભગવાનને આમ કરીશ, ભગવાનને આમ દઈશ એમ વિચારવાથી પોતાનો ધંધો અને પોતાનો સંસાર આખો દિવ્ય બનાવી દે છે. જ્યારે આપણા આધ્યાત્મિક ધ્યાન ભજન કીર્તન પણ માઇકના માઇક રહે છે, આ પ્રોબ્લેમ છે, આવડત નથી ને એની આ વાત છે. દિવ્ય દિવ્ય ભાવનાઓ કરતા જાય છે, મનોચિત્રણ એટલું બધું વધી ગયું, એટલું બધું વધી ગયું, ભાવ એટલો બધો વધી ગયો. ને એમાંથી એ થઈ પડ્યું કે સ્વામીને પોતાના હૃદયમાં દિવ્ય શીતળ શાંત તેજ દેખાણો, અને એવો આનંદ આવ્યો અને સમાધિ થઈ ગઈ. એટલે પોતે ખેતરમાં પૃથ્વી ઉપર પડી ગયા.
વાડી માહી તેવો પડ્યા રહી, હોકારા કરવા માંડ્યા તહી.
પડ્યા પડ્યા હોકારા કરે, હહો મહારાજ, બાજુમાં શેરડીનો વાડ હતો, એમાં માણસો કામ કરતા હતા. એને હોકારા સાંભળ્યા એટલે કે દોડો દોડો, અલ્યા કાંઈક સ્વામીને થયું, કોક કે દીપડાએ સ્વામીને પકડી પાડ્યા. એ ચીસો નાખે છે, હાલો લાકડીઓ લ્યો. એમ જાણીને એ બધા કામ કરનારા માણસો લાકડીઓ લઈ લઈને તરત ત્યાંથી વસુટ્યા સ્વામી પાસે આવ્યા.
ત્યાં તો સિદ્ધાનંદજીને વહેલી જોઈ સહુએ સમાધિ થયેલી.
ખ્યાલ આવી ગયો કે દીપડાએ જ કાંઈ ઝાલ્યા નથી, સ્વામી તો સમાધિ વ્યા ગયા. ત્યાં સચ્ચિદાનંદ સ્વામી આવ્યા, આવીને કહે છે, હે સિદ્ધાનંદ ઉઠ ઉઠ. સચ્ચિદાનંદ ઘણો કૂટ છે, ત્યાં ઘઉં વીણ્યા ને રોટલી કરી ને મહારાજ જીમ્યા તે મેં જાણ્યું. આ એવા હતા, સમાધિ આને થઈ. થોડું સમજજો, હા, સમાધિ આને થઈ, આને સમાધિ નથી. વગર સમાધિએ આ સમાધિ હું કરે છે એ દેખે છે, કમાલની વાત છે. સચ્ચિદાનંદ ઘણો કૂટ છે એટલે કે હું આમનામ હલો કર્યા કરીશ એમ, અને તે મહારાજને રોટલી જમાડી દીધી. પણ તે રોટલી જમાડી એના દર્શન મને પણ થયા. સિદ્ધાનંદ સ્વામી સમાધિમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના દિવ્ય સુખનો આનંદ લેતા હતા. પછી સિદ્ધાનંદ સ્વામી સમાધિમાંથી જાગ્યા અને સચ્ચિદાનંદ સ્વામીને ઉઠીને પગે લાગ્યા.
સિદ્ધાનંદ સમાધિથી જાગી સચ્ચિદાનંદજીને પગે લાગી.
કેમ જે એમની કૃપાથી, એમની વાતથી પોતાને આ લાભ થયો.
બોલ્યા જે આવો સંકલ્પ મારે, બહુ જ હતો એ હજ વારે, નવા ઘવની ઓની રોટલી, મહારાજને જમાડું હું ભલી, એમ સંકલ્પ કરતા માય થઈ સમાધિ મુજને આ. જાણીએ જે પોતે શ્રી હરિવર, બેઠા સોના બાજોઠ પર ત્યાં નવા ઘઉંની રોટલી જમતા હતા ત્યાં પ્રભુ ભલી.
સ્વામી મહારાજ નવા ઘઉંની રોટલી જમતા હતા સોનાના બાજોઠે, એવા મને દર્શન થતા હતા, એનું સુખ હું લેતો હતો, ત્યાં તો તમે મને જગાડ્યો તેથી હું જાગૃત થયો. આમ વાત કરી. આ છે મનોચિત્રણનું ફળ. આવી ટેવ પાડીએ મજા આવશે, જિંદગી બદલાઈ જશે, સુખથી છલકાઈ જશે. પ્લીઝ ક્યારેય નેગેટિવ મનોચિત્રણ કરવું નહીં. ભૂંડા સંકલ્પ વિકલ્પના વિચારોમાં ક્યારેય સપડાઈ જવું નહીં, ફસાઈ જવું નહીં, સજાગ રહેવું. આપણે જે મનોચિત્રણ કરવા ઈચ્છતા હોઈએ એ જ મનોચિત્રણ વેગેલું પ્રેમપૂર્વક શ્રદ્ધાથી થવું જોઈએ. મનને જે ફાવે એ આખો દિવસ એની મેળે સંકલ્પ એ આંક્યા જ કરે, આપણું ગાંઠે જ નહીં, એટલા બધા નબળા આપણે ના રહેવું જોઈએ. મહારાજનો સંતનો મહિમા વિચારીને એટલા તો બળિયા થઈ જ જવું જોઈએ કે મનને આપણે કહીએ એ સંકલ્પ આખો દિવસ કરે, એને ફાવે એ ઠોક્યા કરે એ ના હાલે. કુછ તો યુક્તિ હમે રખની પડેગી મન કો સીધા કરને કે લીએ. પરમેશ્વર સંબંધી, મહિમા સંબંધી, ભગવત પ્રાપ્તિ સંબંધી, પરમેશ્વરની પ્રાપ્તિના કેફ સંબંધી, ભગવાનને કાંઈક આપણે સેવીશું, ભગવાન ભેટશે, ભગવાનનો આવો આનંદ પામીશું, આપણે આવા મહામુક્ત બનીશું, એવો અહોભાવ, એવી દિવ્ય ભાવના, એવી આકાંક્ષાઓ, એવા મોટા લાભનું મનોચિત્રણ આપણે કર્યા કરીએ તો બહુ મોટો ફાયદો થાય. યદિ હો સકે તો
એજી ચિનરુ ચેષ્ટા યાદ કરી કરત ધ્યાન કરી હેત.
ભગવાનના તિલચિન અને ભગવાનની ચેષ્ટાને યાદ કરીને જે ધ્યાન કરે, મનોચિત્રણ કરે,
પ્રસન્ન હોય તે ભક્ત પર શ્રી હરિ દર્શન દેત.
સચ્ચિદાનંદ સ્વામીના કહેવાથી સિદ્ધાનંદ સ્વામી એવું કર્યું તો દર્શન દીધા કે ન દીધા? અને એને માટે કઈ ઓરડો બંધ કરીને, એસી શરૂ કરીને, હારું ગાટલું પાથીને, પલોઠી વાળીને, ટાઈટ બેહીને બરાબર, એવી કઈ જરૂર નથી. પ્લીઝ, ઉપર ધંધા, નીચે ધંધા, ધંધામાં અહીં ધંધા, ધંધામાં અહીં ધ્યાન લગાવે સો હરી કા બંધા.
એ તો એમ ના,
એમાં વનમાં જવાની જરૂર નહીં, અંદરથી ભાવ જગાડવાની જરૂર છે. ભાવ સાહેબ, ભાવ 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 ભાવ, પ્રેમ ભાવ વર્ષે છે ને,
હા બે દીર્યા
પ્રેમ ભાવ કઈ વધ્યો કે એમનામ ગયું? આપણે ઘણો વધ્યો ખોટો, હું ખૂબ ફાયદો થયો તમારા બધાના આશીર્વાદથી, કૃપાથી. એ અમારો તો પ્રેમ ભાવ વર્ષ સાર્થક થઈ ગયો.
ચિન્નરુ ચેષ્ટા યાદ કરી કરત ધ્યાન કરી હે ત, પ્રસન્ન હોય તે ભક્ત પર શ્રી હરિ દર્શન દેત. નિજ દર્શન દે દાસ કો રાખત અપની પાસ, દેત મહા સુખ મુદિત હોય પ્રેમ વિવશ અવિનાશ.
ક્યા દેત? મહાસુખ.
દેત મહાસુખ મુદિત હોય, ખુશ થઈને મહાસુખ આપે, પ્રેમ વિવશ અવિનાશ.
આપણી ભાવનાને વશ થઈને ભગવાન પોતાનો મહાઆનંદ દઈ દે. બસ કુછ કીજીએ, વગર પૈસાનું છે, આને માટે કોઈ સ્પેશિયલ ટાઈમ પણ ફાળવવો પડે એવું નહીં. બસ ભગવાન નથી એવું નથી, ભાવના નથી. આપણે ભગવાન ક્યાંયથી લાવવાના નથી, હૃદયમાં ભાવના લાવવાની જરૂર છે. અને એટલા માટે તો આપણે આવી શિબિરો કરીએ છીએ, તાકિ એકબીજાની ભાવનાની સાથે ટચ થતા આપણી બુજાઈ ગયેલી ભાવના પ્રજ્વલિત થઈ જાય. પ્રજ્વલિત દિવેટની સાથે બુજાઈ ગયેલી દિવેટ ટચ થાય તો એ દિવેટ પ્રજ્વલિત થાય કે ન થાય. આમાં ઘણા પ્રજ્વલિત ભાવનાવાળા સંતો ભક્તો બેઠા છે, એની સાથે આપણે સહવાસમાં આવીશું, આપણી શ્રદ્ધા પણ પ્રજ્વલિત થઈ જશે. ભગવાનની ચેષ્ટા ગાવી, અહોભાવથી ગાવી, મનોચિત્રણ કરીને ગાવી, પ્રેમથી ગાવી, જઈએ ફાવી, આ વાત છે. આવી એના માટે એક વાત કરવી છે, બહુ સારી. તમે બધા સાવધાન છો, બરાબર વાત કેચઅપ કરશો? ક્યા વાત હે, એસા શ્રોતા તો હમને કભી નહીં મિલા, આજ પહેલી બાર મિલા હે, બડા અચ્છા શ્રોતા, બહુ સરસ વાત છે. આ બધા અમારા સંતો મને આવો બધો મસાલો હોદીને આલે અને હું તમને આલું. સિદ્ધાનંદ ફાવી જાય છે એવું થાય છે. જેતપુરમાં જીવા જોશી હતા, નામ સાંભળ્યું છે? એમને રાજાએ ત્યાંથી કાઢી મેલા, પછી પીઠવડી રહેવા ગયેલા. રાજા મહારાજા એ કે તું કેમ આમ ન કરીને તેમ ન કરીને. એ જીવા જોશીને એક દીકરી હતી, એનું નામ કડવીબાઈ. પછી ભગવાન સ્વામિનારાયણ કે તમે આટલા બધા સારા ભગતને નામ આવું કડવું, આથી તમારું નામ રામભાઈ. પછી મહારાજે એ બેનનું નામ પાડ્યું રામભાઈ. રામભાઈ તો આપણે બહુ સાંભળ્યા, આ છે રામભાઈ, અને ભગવાને નામ પાડ્યું. રામભાઈની કથા તમે સાંભળી છે, એનો પતિ મહા ખતરનાક હતો, ગામમાં ને ગામમાં પણ આવેલા, જેતપુરમાં ગામમાં પી રહ્યો ને ગામમાં હાહરું, બહુ કરે છે આપણા ઘરની વાત, ડખાનો કોઈ પાર નહીં, કુસંગી માળો રોજ મારે, લહણ ડુંગળી પરાણે ખવારે. પછી ઉપવાસ બહુ થયા ને પછી મહારાજ આવ્યા ને દર્શન દીધા, ખવારે પાણી ભરવાને બાને ભાદરમાં આવજે, પાણી આવશે ઉપરવાસ વરસાદથી પડજે વેતાપુરમાં, હું કાઢી લઈશ. હા પાણી નહોતું પણ મહારાજે કહ્યું, હવારે આવ્યું ઉપડ્યા ઘડો લઈને, અને હા હું કે ક્યાં હાલી, તો નદીઓ પાણી ભરવા, તો પાણી ક્યાં વરસાદ છે, આવ્યું જ પાણી, પાણી આવ્યું. મહારાજે કીધું પૂરમાં પડજે, પાણી ભરીને બી ગયા કે આવા ગાંડા પૂરમાં કેમ પડું, ત્યાં મહારાજે દર્શન દીધા. મેં હાજર હી હું, સલાંગ લગા દીજે, પડ્યા પાણીમાં. ગામના એ જોયું કે ગઈ, અને મહારાજે એમને ત્યાંથી કાઢીને સામે કાંઠે વેલડું રાખેલું એમાં બેઠ દીધા, ગઢડે લઈ આવ્યા. એ રામબાઈની વાત કરવી છે, જેને ભગવાને આવા હાચવા હોય, આવા પ્રેમ આપ્યા હોય, એને મહારાજ જ્યારે મનુષ્ય લીલા સંકેલીને ધામમાં વ્યા જાય, પછી દિવસો કાપવા કઠણ પડે એવું નહીં, એને ક્ષણ ક્ષણ કાપવી કઠણ પડે. મારા બાપ એને જીવવું ન જાય, પીવડા વિના નાથ વિના એકલા કેમ જીવવું. બહુ મહાન ભગત હતા. તેઓ ગઢપુરમાં ત્યાગી થઈને રાત દિવસ તન તોડ સેવા કરતા, મન મોડ સેવા કરતા, હું અનુવૃત્તિમાં રહીને સતત ભજન પરાયણ રહેતા હતા આ રામભાઈ. પણ શ્રીજી મહારાજ અચાનક અંતર ધ્યાન થઈ ગયા, પછી એમને ઘણી વાર મહારાજનો વિયોગ એટલો બધો સતાવે, એટલો બધો સતાવે કે એની વાત કરવામાં વિરહીની વેદના, વિરહી જાણે ભાઈ. તેઓ વાલમજીના વિયોગમાં ખૂબ રડ્યા કરતા, બહુ રડતા, આંખમાંથી આહુડા હુકાઈ નહીં. એને આવી રીતે રડતા જોઈને મોટી બાના દિલમાં દયા, રામ હા હું કહો છો બા, આમ નામ રામ તું રોયા કરે છે, શું કરું બા, રામ એક કામ કરે, તને ખબર છે ને, ગોપાળાનંદ સ્વામી આપણા બધા વિરહી જનો ઉપર કૃપા કરીને ચેષ્ટા બોલવાની નૂતન પ્રથા સ્થાપિત કરી છે. સ્વામી આપણા જેવા શ્રીહરિના વિયોગી જનને પરમ શાંતિ થાય અને હૃદયમાં ભગવાન દેખાય એવા ભાવથી આ ચેષ્ટા બોલવાનો રિવાજ પાડ્યો. રામ તો ચેષ્ટા નહીં બોલતી કે ના બા, હું તો આમનામ રોયા કરું. રોયે શું વળે? ગોપાળાનંદ સ્વામીનો આદેશ છે કે બધાય ચેષ્ટા બોલજો, તમને ભગવાનના વિરહનું દુઃખ છે તે સમી જશે, તમારા આત્મામાં મૂર્તિ રમતી થશે. માટે રામ તું રડ્યા કરમાં, તારે અંતરમાં જો શાંતિ જોતી હોય તો ગોપાલ સ્વામીની આજ્ઞા પર ગદગદ ભાવે પ્રેમ ભીના હૃદયે શ્રીજી મહારાજની સ્વાભાવિક ચેષ્ટા બોલવા માંડે. ચેષ્ટા બોલ કે બાદ ચેષ્ટા બોલવાથી આમ શાંતિ થઈ જાય મને થાય ને? આવા મોટા સંતે જે વાત લીધી હોય, જે પ્રવર્તાવી હોય, જેની આજ્ઞા કરી હોય, એ સમજાવી ના કરી હોય તો ટ્રાય તો કર. રામબાઈએ વાત માથે ચડાવી અને પછી એમણે પ્રથમ શ્રી હરિને રે ચરણે શિષ નમાવું શરૂ કર્યું. પ્રેમ ભીના હૃદયે મહારાજની ચેષ્ટા બોલે છે. પછી વંદોના પદ બોલવા માંડ્યા અને વંદોના પદ બોલતા બોલતા રામબાઈનું હૃદય ભરાઈ આવ્યું. આહુડા જાય ભાગ્યા, ગળે ડૂમો આવી ગયો, બોલાતું બંધ થઈ ગયું. એ સમયે શ્રીજી મહારાજ દિવ્ય રૂપે પ્રગટ થયા. સામે માથે હાથ મૂકીને કહ્યું કે રામ, જ્યાં ઊંચું જોયું ત્યાં તો પ્રાણ નાથ પીવડો પરમાત્મા. રામબાઈ નું રૂમાળે રૂમાળું ખડું થઈ ગયું. મહારાજ તમે? હા રામ, હું હાજર જ છું. ભગવાન શ્રીહરિની સામન સાનું રામબાઈ જોઈ રહ્યા હાથ જોડીને. મહારાજ મંદ મંદ હસતા એમની સામે ઉભા છે. રામબાઈના મુખમાંથી સ્તુતિ સરી.
દેવાધિ દેવ દિન વસલ હે દયાળ, દારિદ્ર દુખ દળી સદ્ય કરો સુખાળ, આનંદ કંદ પદ પદ્મ પરોપકારી, વંદો શ્રી ધર્મ સુત હે વિભુ વિઘ્નહારી, છે ભાનુ કોટિ સમ ઉજ્જવલ અંગ આપ, પ્રૌઢરયો પ્રસરી પૃથ્વી વિશે પ્રતાપ, કલ્યાણકારી કળી માહી કૃપા તમારી, વંદો શ્રી ધર્મ સુત હે વિભુ વિઘ્ન હારી.
રામબાઈ ની આંખમાં હવે આંસુડા આવ્યા, એ હર્ષન આવ્યા, ટાઢા આંસુડા. જ્યારે રામબાઈ સ્તુતિ કરી રહ્યા ત્યારે અતિ મધુરા વેણે મહારાજ બોલ્યા, રામબાઈ. અને આ શબ્દ સાંભળતા તો જાણે કે હમણે ગાંડા થઈ જાય. રામબાઈ, રામબાઈ કે હા મહારાજ, આ રીતે જે કોઈ અમારી સ્વાભાવિક ચેષ્ટા બોલે તેના ઉપર અમે ખૂબ જ રાજી થઈએ છીએ. આવું બધું રામબાઈ તમે નિત્ય આ રીતે ચેષ્ટા બોલજો. આ રીતે થોડી રીતમાં આપણે ફેર છે, રોજ આ રીતે ચેષ્ટા બોલજો, તેથી અમે તમને રોજ દર્શન આપશું. રીત ન બદલતા. આપણે તો પેલું નીમ પતાવવાનું હોય ને, ધબડાટી બોલાવવાની હોય, તાબડતોબ. સમજ્યા? અમે અમે વલ્લભીપુરમાં હતા ત્યાં ભક્તો ચેષ્ટા બોલે થોડી સ્પીડ વધારે. એક ત્રિભુવનભાઈ હતા મહાદેવજીના ભગત, પણ બહુ સારા ભગત છે. એ મંદિર આવે ક્યારેક આમને ચેષ્ટા બોલતા ભાળે અને બહુ ગમે એ બેસી જાય. શ્રીજી મહારાજના આશ્રિત નહીં પણ પેન્ટર પોતે, એણે વલ્લભીપુર મંદિરના સિંહાસનને રંગી આપેલું સેવામાં. બે પછી એક દિવસ કહે, ઓહો પરમાત્માની આ સ્વાભાવિક ચેષ્ટા લીલા કેટલી અજોડ વાત કહેવાય, કેવી આ અદ્ભુત વાત કહેવાય. શ્રીજી મહારાજની આવી લીલા ચેષ્ટાને જોઈને એને કાંઈકનું કાંઈક થાય. પછી કે આવી સરસ ચેષ્ટા અને આ ભક્તો આટલી બધી બઘડાટી બોલાવીને આટલી બધી સ્પીડમાં કેમ બોલતા હશે, કે આ ભક્તો બધા આવું કેમ કરતા હશે. કે આપણી પાસે જવાબ તો કાંઈ હતો નહીં, જવાબ દઈએ તો એક જ જવાબ દેવાય, એ લોકો સમય બચાવે છે. અને પછી પૂછે શા માટે, તો કહેવાય ગપ્પા મારવા માટે, બૈરા છોકરા માટે, રખડવા માટે, ભોગ ભોગવવા માટે સમય બચાવે છે. જિંદગીનો અણમોલ સમય કાંઈ ચેષ્ટામાં થોડો વધારે પડતો વાપરી નખાય, ગોટો વળાય જલ્દી. એટલે મહારાજ કહે છે કે રામભાઈ આવી રીતે જો તમે ચેષ્ટા રોજ બોલશો તો હું બંધાયેલો છું, તમને રોજ દર્શન દઈશ. અદ્ભુત. તમારા વિયોગના દુઃખને અમે કાપી નાખશું, તમને હવે વિયોગ સતાવશે નહીં, અમારો યોગ તમને આનંદમાં રાખશે, એમ કહી શ્રી હરિ અદ્રશ્ય થઈ ગયા. આ છે ચેષ્ટા, પ્રેમથી બોલ્યાનું ફળ. પછી આ મોટા રામભાઈ નિત્ય રાત્રિએ પ્રેમ મગ્ન બનીને શ્રીજી મહારાજની સ્વાભાવિક ચેષ્ટા બોલતા અને ચેષ્ટા પૂરી થઈ રહે ત્યાં મહારાજ એમની સામે આવીને ખડા થઈ જતા. એવરી ડે રામભાઈ ચેષ્ટા બોલે ને ચેષ્ટા પૂરી થાય એટલે મહારાજ પ્રગટ થયા જ હોય. ક્યારેક ચેષ્ટાના અંતે શ્રીહરિ દર્શન આપી પુષ્પનો ગુચ્છ આપતા, ક્યારેક પ્રસાદીનો હાર પોતાના કંઠમાંથી કાઢીને રામભાઈના કંઠમાં મહારાજ પહેરાવતા. આટલું બધું મહાત્મય, પ્રેમ ભાવ વિભોર થઈને ચેષ્ટા બોલવાનું છે. ચેષ્ટા બોલવાનું માધ્યમ એટલું બધું નથી, ભાવુક બનીને બોલ્યાનું મહાત્મ્ય એટલું છે. વાલા ભક્તો, આ રીતે પ્રેમથી શ્રીહરિની ચેષ્ટા બોલનારા ઉપર શ્રીજી મહારાજ ખૂબ જ પ્રસન્ન થાય છે, એનો આ અનુપમ પુરાવો છે, અજોડ દાખલો છે. આવી ભગવાન શ્રીહરિની સ્વાભાવિક લીલા ચેષ્ટા પ્રેમથી ગાવાથી પુરુષોત્તમ નારાયણ પ્રગટ થઈ જાય, દર્શન દે, ફૂલનો ગુચ્છ આપે, હાર પહેરાવે, દુઃખ માત્ર ટાળે, આવી બધી મૃત્યુ લોકમાં બનતી ઘટનાઓને જોઈને શ્વેતદીપના અને બદ્રિકા આશ્રમના મુક્તો ગોટે ચડ્યા. એના મનમાં એમ થયું કોઠા બોરા ખાઈ ખાઈને મરી ગયા તોય ભગવાનનું દર્શન થતું નથી, અને આવડા પ્રથમ શ્રી હરિને રે શરણે શિષ નમાવું ત્યાં ભગવાન આવીને ઉભા થાય. કમાલ કી કથા હૈ. આપણે કેટલું તપ કરીએ છીએ, આ તપની વેલ્યુ શું? તો પછી ભાઈ પ્રભુ પ્રેમની આગળ તપ બપ આટા મારે. પ્રેમની કિંમત છે આધ્યાત્મિક માર્ગમાં. આપણે કર્મવાદી નથી કે નર્યા ઉપવાસ ને તપના જ ગુણગાન ગવાય. આપણે તો પુરુષોત્તમના ઉપાસક ભક્ત છીએ, ભક્તિવાળા, પ્રેમવાળા. આપણે ત્યાં પ્રેમનો મહિમા છે. પ્રેમી જનની પાછળ ફરું છું એમ મહારાજ કહે છે. શ્વેતદીપના મુક્તો, શ્વેતદીપ કેમ મુક્ત કહે બદ્રી નિવાસી સાથ. શ્વેતદીપના મુક્તોએ ઓલા બદ્રી નારાયણના મુક્તોને કહ્યું, વાહમ તપ કરી કરી મરી ગયે યા રસબર સતનાથ, વાહમ તપ કરકે મરી ગયે. ક્યાં તપ કરી કરી મરી ગયા, અને અહીંયા રસબર સત, અહીંયા આનંદ રસ વરસે છે. ભગવાન ચેષ્ટા બોલે અને દર્શન દે. જેની ચેષ્ટા રે સ્નેહે કરી સંભારે સહજ સ્વભાવી કરે પ્રકૃતિ પુરુષો તમની સુનતા સજની રે ભીખ મટારે જમની ગાઉ હે તેરે
ના ચરિત્ર સંભારી પાવન કરજો રે પ્રભુતિ બુદ્ધિ મારી.
ગાશું હાંજે આપણે આખું. સહજ સ્વાભાવિક પ્રકૃતિ પુરુષોત્તમની, સુણતા સજની રે ભીખ મટાડે જમની. સહજ પ્રકૃતિ, સહજ સ્વભાવ, રમતમાં જમની બીક ટાળી દે, રમતમાં જીવને માયા ટાળી મહામુક્ત બનાવી દે, એ છે ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ, એમની પ્રકૃતિ. એને આપણે ગાવાની છે. આપણા સ્વભાવ તો ઉકળે નાખ્યા જવાબે. સહેજે ભગવાન યાદ આવી જાય, ભગવાનની કોઈ ચેષ્ટા યાદ આવી જાય, કોઈ લટકું યાદ આવી જાય, કોઈ વાત યાદ આવી જાય, મહારાજનો કોઈ સ્વભાવ યાદ આવી જાય, વઢવાનો, રોકવાનો, ટોકવાનો, અને આપણા હૈયામાં આનંદ થઈ જાય તો નસીબમાં લખેલા જમ પણ ચોકડી લાગીને ચેકાઈ જાય. કપાળમાં લખેલા જમો વિધાતાએ લખેલા હોય ને તો એ લેખ ફરી જાય. એ છે પુરુષોત્તમ નારાયણની સ્વાભાવિક પ્રકૃતિ. એના માટે એક વાત કરવી છે. બધા ઓકે છો? એવું મને લાગે તમને બધાને મજા તો આવે છે. શિબિર જામી પણ છે ને થોડીક વાર આપણે છે ને ઊભા ઊભા ધોની બોલવી, પછી આગળ વધીએ.
સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ બોલો રે.
All right. દરેક વાલા ભક્તો ભાવથી બેસી જાય.
સહજ સ્વાભાવિક રે પ્રકૃતિ પુરુષોત્તમની, સુણતા સજની રે બીક મટાવે જમની,
બીક મટાડે વાલા ભક્તો. આ બની ગયેલો પ્રસંગ છે. ભક્ત ચિંતામણીમાં લખાણો છે, ઐશ્વર્ય પ્રકાશ ગ્રંથમાં લખાણો છે, હરિચરિત્ર ચિંતામણીમાં આ પ્રસંગ લખાણો છે, અને આ બાજુમાં કારિયાણી ગામ છે ત્યાંનો છે. કારિયાણીમાં એક માણસિયો ખાચર કરીને એક હતો. એકવાર એ હાજો હારો શાંતિથી ઘરના આંગણામાં બેઠો હતો. અચાનક એને લેવા માટે ચાર જમદૂત આવ્યા. બે જમદૂતો પાડા ઉપર બેઠા હતા, બે જમદૂતો લોઢાના ગાડા ઉપર બેઠા હતા. આપણે અહીંયા લાકડાના ગાડા આવે, જમપુરીમાં લોઢાના ગાડા આવે. ગાડે પાડેથી ઉતર્યા અને ઓલાને માણસ્યાને ઘેરી લીધો. કુસંગી હતો આ, સત્સંગી નહોતો. ઘેર્યો એટલે પછી પકડીને ન્યા માર્યો, ઉલાળીને પછાડ્યો. પછી એના બંને હાથ યમપાસથી બાંધ્યા અને મારતા મારતા ઉપાડીને ચાલ્યા. દેહમાંથી જીવને કાઢીને નહીં હો, દેહ હોતો સદેહ ઉપાડ્યો. તેથી માનુષ્યાએ ભૂમે ભૂમ પાડવા માંડ્યો, કોઈ મને યમદૂતથી બચાવો, કોઈ વારે આવો, કોઈ બંદૂક લાવો, તીરકામઠા લાવો, તરવાલ લાવો. પણ કોઈ વારે આવ્યું નહીં અને જમદૂતે તેને મેલ્યો નહીં. અને જમદૂતો ઠોહાવતા જાય અને કહેતા જાય, હે બૂમો પાડીમાં, બૂમો પાડીમાં મૂરખ, તો સ્વામિનારાયણને મૂકીને કુસંગી કેમ રહ્યો, સત્સંગી કેમ ન થયો? તું કુસંગી રહ્યો તેથી હવે તું અમારો મહેમાન થયો છો, અમે તારું સ્વાગત તો કરીશું. હવે તું સુખ શાનું ઈચ્છે છે ભાઈ? કુસંગી રહ્યો, અમારો મહેમાન થયો અને સુખની ઈચ્છા રાખે? આમ યમદૂતો એની મશ્કરી કરતા જાય, ઠોહાવતા જાય, અને માણસીઓ ખાચર કે, એ ભાઈઓ જાળેવા જાઓ, જાળેવા જાઓ, ભણું જાળેવા જાઓ, તમારા નખ બહુ વાગે, મૂકી દો બાપા, મૂકી દો. હુરદેવના હમ કે જમદૂતો કે, અલ્યા તને વાગે એટલે સારું, તો આ નખ વધારીને અમે તને ગોંકાવીએ છીએ. શું અમે તારી પૂજા કરવા આવ્યા છીએ? કે તને ઠમઠોરવા તો આવ્યા છીએ, અને આ નખ શું કાંઈ અમારે વધારીને કાંઈ શોકેશમાં મૂકવાના, આને કાંઈ કલર બલર કરીને શોભા દેખાડવાની? તારી જેવા ગોદાવ સારું નખ મોટા કર્યા છે. તું શ્રીહરિ અને સંતોને મૂકીને અમારો હગો શું કામ થયો? ઓલા જમદૂત કે, તને અમારી યારે શું ભાઈબંધી થઈ? એમ તે ભગવાન અને સંતો સાથે દ્વેષ શા માટે રાખ્યો? તું એના વિરોધમાં કેમ રહ્યો? તે ભગવાન અને સાધુ સંતોની હરિભગતની નિંદા ટીકા શું કામ કરી? આવું જમદૂતો એને કહે, આને એવું કર્યું છે. પછી આ માણસિયા ખાચરના મનમાં વિચાર થયો કે, અરે રે, મેં જેને જેને સાચા સાધુ માનીને બાવા બીજા ત્રીજાને સેવા એવી માળા કોઈ આવ્યા નહીં. હે કે બધા કામી ક્રોધી લોભી બંધાણીઓ બધા મારી જવા, એટલે મને ફાયવાન મેં એને ગુરુ કર્યા. માનમાં એમના વચન સત્ય માન્યા અને પ્રગટ પરમાત્માને અને એમના વાલા સાચા સંતોને ઓળખ્યા નહીં, ખોટાનો પક્ષ રાખ્યો અને સાચાનો વિરોધ કર્યો, તેથી હું આ જમદૂતનો મહેમાન થયો. ભાર્ય કરી લે, હવે આનું હું કરું? હે, આમ વિચાર કરે છો. પણ એણે એટલો વિચાર કર્યો ને કે પ્રગટ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત ન થયો, અને એમના સાચા પ્રગટ સાધુને હું નિમો નિમે બહુ ખોટું કર્યું. એમ એને ભગવાન સ્વામિનારાયણનું નામ યાદ આવ્યું, સ્વામિનારાયણ યાદ આવ્યા, એને મહારાજનું દર્શન હતું, સંતો યાદ આવ્યા. અને જ્યાં ભગવાનને યાદ કર્યા, આ હા હા, ત્યારે ભગવાનને એમ થયું કે ભાવે કભાવે કોઈ મને યાદ કરે તો મારે એને કાંઈક તો મદદ કરવી પડે. ત્યાં તો આને એમ થયું કે એકવાર કારિયાણીમાં મહારાજ પધાર્યા હતા ત્યારે મેં એમના દર્શન હેતથી કર્યા હતા, હું આમ અપલખણે પૂરો, પણ તે દી બહુ પ્રેમથી નિમ્યો હતો. તદપી શ્રી ઘનશ્યામ કે કીએ દર્શન મુદ પાય તાતે જોઉં છોરાવે તો હું એહી છોરાવે આય, કે છે. બોલે એકે છોડાવે એમ નથી, હવે આ ઘનશ્યામ મને આવીને છોડાવે તો છોડાવે ભાઈ, બીજો કોણ છોડાવે સ્વામિનારાયણ સિવાય, બીજા કોઈનું કામ નથી. આમ વિચાર આવતા જ એમને શ્રીહરિ વાતે ગાતે કારિયાણીએ પધાર્યા હતા એ બધી સવારી યાદ આવી. એ બધી મહારાજની લીલા ને ચેષ્ટા ને દર્શન યાદ આવી ગયા. જેની ચેષ્ટા રે, સ્નેહ કરી સંભાળે, સહજ સ્વભાવી કરે, પ્રગતિ પુરુષોત્તમની સુણતા સજની રે, ભીખ મટાડે જમની, એસે સુમરે હરિ કુ જબહી દિવ્ય રૂપ આયે પ્રભુ તબહી, તેહી દેખી જમકીર ભાગા તભી કંક હરિચરને લાગા. આમ જ્યાં ભગવાનની સવારી ભગવાન સાંભળ્યા, ભગવાનની લીલા સાંભળી અને જમદૂતને એમ થયું કે માળો આ તો માંડ્યો ભગવાન સંભાળવા, ત્યાં તો ભગવાન સ્વામિનારાયણ દિવ્ય રૂપે પ્રગટ થઈ ગયા ને ભગવાનને જોયા ને જમદૂત ભાગ્યા અને કંક છૂટો થયો જમના હાથમાંથી ને પ્રભુને પગે લાગ્યો. શ્રીહરિએ આવી રીતે એની રક્ષા કરી. પછી પરમાત્મા અદૃશ્ય થઈ ગયા, જમદૂત ભાગી ગયા. પછી આ ઠેઠ સીમમાં ગામને સીમાડે લેવા હતા, મારતા મારતા ત્યાં જ મૂકી દીધો. એટલે પછી હાલીને ઘરે ગયો, એમ થોડુંક વાગ્યું હતું. પછી તેણે પોતાને ઘરે જઈને બધાને વાત કરી, આ બનેલી ઘટના કીધી. એ આજ તો મને શ્રીજી મહારાજે યમદૂતના હાથમાંથી બચાવ્યો, મારી સ્વામિનારાયણ બાપાએ રક્ષા કરી હો, જો આજ સહજાનંદ સ્વામી ન આવ્યા હોત તો આ જમદૂતો મને મારી મરીને મારી મરીને તોડી નાખે, મને મુકત નહીં. માટે હવેથી આપણે સત્સંગ કરવો છે, હે નીત મંદિર જવું છે, સ્વામી પાસે કંઠી બાંધવી છે, પગે લાગવું છે. હવે કોઈ સંતની હરિભગતની નિંદા કરવાની નહીં, એની પાસે માનબાન રાખવાની નહીં, આવું નિર્માની થઈને સાનું મનું બેહવાનું, ક્યાંય સેવા કરવાની. આ ભાઈ ભગત થઈ ગયા, હે, પણ આ પરિસ્થિતિ વસાદ ભગત થયેલા, કઈ સમજણથી નહીં થયેલા, મારથી થયેલા. પરિસ્થિતિ બદલે એટલે પાછો સ્વભાવ બદલે, એ તો હું ને તમે બધાએ જાણીએ. પછી તો માણસિયા ખાચર એમના પરિવાર બધાય સત્સંગી થયા, બધા મંદિર આવવા માંડ્યા, સત્સંગ કરે, સેવા કરે, ભજન કરવા લાગ્યા. શરીર પણ એકદમ બધું વાગ્યું બાગ્યું હતું, નખબક બધું હરખું થઈ ગયું, સ્વસ્થ થઈ ગયું. અને થોડા દિવસ ગયા એટલે વળી એની હારે બેઠક કુઠકના જે બધા માણસો હતા ને એની જ્ઞાતિના, એની હારે બેઠક ઉઠક ચાલુ રહી. સત્સંગ થયો પણ કુસંગ ન છોડ્યો. સાહેબ યાદ રાખજો શબ્દ, સત્સંગ થયા પછી કુસંગીમાં હેત રાખવું નહીં, સત્સંગ સ્વીકાર્યા પછી કુસંગનો સ્વીકાર નહીં કરવાનો, બહિષ્કાર કરવો જોઈએ તો સત્સંગ નભે, નહીતર થયેલો સત્સંગ પણ ટળી જાય. સત્સંગ તો થયો, મંદિર જવા માંડ્યા, કંઠી બાંધી, પણ કુસંગ ન ગયો. એની હેડીના એવા જે કોઈ હતા બધા ઓટલે બજારે બહેનારા, એની અરે બેઠક ઉઠક શરૂ રહી. અને ઓલા લોકો રોજ ને રોજ કાંઈક ને કાંઈક આના કાનમાં નાખ્યા કરે, ભગવાનનો સંતોનો ભક્તોનો અવગુણ, સંપ્રદાયનો અવગુણ, બીજું ત્રીજું. એ લોકો ક્યાંક ગયા હોય મંદિરે સાધુ સંતો પાસે, ઉત્સવ સમયમાં માન ન મળ્યું હોય, કાંઈ કોકે કાંઈ કીધું હોય, કાંઈ ઉભાર્યો, કાંઈ ન રહે, રોકટોક તો ફાવે નહીં. અને એ બધી વાતો નિંદા ટીકાની આની આગળ કરી આના કાનમાં એ બધું કર્યું, કુસંગીની સોબતથી પાછો માણસિયો કુસંગી થઈ ગયો, ભલી બધી પીડા અને દુઃખ ભૂલી ગયો. સંગની સોબતની બહુ મોટી અસર હોય છે સાહેબ. એટલે જ કહેવાય છે સંગ એવો રંગ, આહાર એવો ઓટકાર. પોતાને જાત અનુભવ થયો તો છતાં કુસંગી લોકોએ માન અને ખાનપાન વધુ આપ્યા, નિંદા ટીકા સાધુ સંતોની સંપ્રદાયની કરી અને આનું મગજ ફેરવી નાખ્યું, કુસંગી બનાવી દીધો. અને ભાઈ કુસંગમાં પછી ફસાણો. શ્રીહરિને મનમાં થયું આને મેં દયા કરી એકવાર બચાવ્યો, છતાં સમજો નહીં, માટે ફરીવાર મારે આને બોધપાઠ આપવો પડશે. કોણે વિચાર્યું? એકવાર મહારાજે આપણને કાંઈક પાઠ ભણાવ્યો હોય પછી એ પાઠને ભૂલી ના જવું જોઈએ. એકવાર પરચો આપ્યો હોય, એકવાર બરાબર અનુભૂતિ કરાવી દીધી હોય ને પછી એને પકડી રાખવી પડે. પછી વારી ઘડીએ માનનો કોંટો માઈ જાગે ને કુસંગનો કોંટો જાગે ને એકબીજા કુસંગી મિત્રો ભટકાઈ જાય ને જેવી તેવી વાત કાનમાં નાખે ને આપણે વળી આપણો જાત અનુભવ ભૂલી અને એ બધાની વાતમાં આપણા અહંકારમાં આવી જઈએ તો ફરીને ભગવાનને હારી પેઠ પાઠ ભણાવવો પડે. બોકાહા નાખી જાય એવો દંડ આપે પછી. પ્રભુ દયાળુ એ ખરા ને સોડા કાઢ નાખે એવા એ ખરા. શ્રીહરિએ મનમાં વિચાર્યું કે માળો આ શ્લોક ભૂલી ગયો, શીખવાડ્યો તો, માટે ફરી વાર હવે આને બોધપાઠ આપવો પડશે. તેથી થોડા દિવસો બાદ શ્રીહરિએ ફરી યમદૂતોને પ્રેરણા કરી, એટલે પહેલા 4 અને બીજા એણે 5 ભેળવા, 9 થયા. હવે કેટલા? 4 તો આ ભાઈ સમજ્યા નહીં એટલે વધારે મોકલવા પડ્યા. 9 જમદૂત એને લેવા આવ્યા. દેહ સહિત આખે આખો ઘરમાં જ ઉપડ્યો, બોલો એમનામાં. અને તેથી માણસીઓ ખાતર બૂમો પાડવા માંડ્યો, બચાવો બચાવો બચાવો, કોઈ બચાવો, ક્યાં ગયા બધા મારા મિત્રો? હવે આ કોઈનું કામ છે વાત કરો છો તે? આ કોઈ આજુબાજુના કોઈ ગામના માણસો એ પકડ્યા છે તે ઓલા લોકો આવીને બચાવે કે ભડાકા કરે? આ જમદૂત છે, બીજાને દેખાય નહીં, નાના હાટકે ભાંગી જાય. અને ગોળી મારવી ક્યાં દેખાય જ મરાય. જમદૂતે વિચાર્યું, હો આ રાયડું નાખવા માંડ્યો ને એટલે મળો રખે આ આખું ગામ જગાડશે, લે બૂમો બહુ પાડે, મળો ખાધેલ પીધેલ હટ્ટો કટ્ટો જબરો રાયડું નાખે, માટે આને છે ને ગામ બહાર લઈ જઈને બરાબર મારીએ, કે એક બાજુ ખૂણામાં. પછી મારતા મારતા ગામ બારો કાઢ્યો ત્યારે એક જમદૂત કે એ એ બાજુથી ગામ બારો કાઢો, ઓલી બાજુ લ્યો, ઓલી બાજુ લ્યો, આ બાજુ ગામની ભાગોળ છે આમ લ્યો. બીજો કે પણ એ બાજુ મંદિર છે અને ત્યાં સંતો હશે, અને જો ત્યાં સંતો હશે ને આનો અવાજ સાંભળી જશે ને તો આપણા સંતો ભૂખા કાઢી નાખશે. જમદૂત કે સંતોથી જમદૂત બીવે, માણસો ન બીવે. કેમ જે માણસોને સંતોનો મહિમા નથી, જમદૂતને ખરો. કે સંતો આપણા ભૂકા કાઢી નાખશે, માટે એ બાજુ નહીં, એ બાજુ નહીં, મંદિર બાજુ નહીં, આમ ઉપાડો આમ. ત્યારે ત્રીજો જમ કે હું પહેલાં તપાસ કરી આવ્યો છું, અત્યારે મંદિરે કોઈ સાધુ નથી. તો કે હતા ને? તો કે હમણાં લાઠી દડી ગયા છું, માટે બીક રાખવામાં બીક રાખવામાં આજ આનું પૂરું કરી દેવું, ઉપાડો. આમ ચર્ચા કરે છે જમદૂતો, આને બરાબરનો ઠમઠો રહે છે ને આવડો. આ બધી ચર્ચા સાંભળે છો, ગામ બહાર લઈ ગયા અને ત્યાં જઈને માર્યો. અને જમદૂતોએ કહ્યું, અલે એ તને એકવાર ભગવાને અમારા હાથમાંથી છોડાવ્યો તો કે નહીં? છોડાવ્યો તો છોડાવ્યો, છતાં લબાડ તો સુધર્યો નહીં. કે ભગવાને આપેલો પરચો આખે આખો ગળી ગયો, આવ ભૂલી ગયો. તો કે હવે મારે જ્યાં બેઠે કુટે છે ત્યાં આજુબાજુના બધા મારા મિત્રો મારા જેવા બધા રે, એ બધા કુસંગી ને એની બધી વાતમાં હું આવી ગયો, કાનનો મોળો હું ઝપટે સડી ગયો. કે છે અલ્યા તે સત્સંગ કર્યો પછી પાછો કુસંગ રાખ્યો તો? તો કે ઓટલે બેહવાર નાખ્યું તું બહાર, એ બધાની આરે તો હજી તું બધું બેહતો તો બધું નાસ્તા પાણી બીડી બધું બધું થોડું થોડું થઈ જતું ક્યારેક ક્યારેક. જૂના ભાઈ બંધ એમ કેમ મૂકી દેવા, હેત હોય ને. વળી સમજૂત એમ માર્યો, તારી જાતના એની યારે હેત રાખવું છે ને અમારા હાથમાં જ છટકવું છે એમ માને તું? એ તો બધા તને અમારી ભેગો જ કરવા વાળા, તારું કલ્યાણ કરવા વાળા તો સાધુ ને સત્સંગી જ, આ તો બધા તને અમારો મહેમાન બનાવે, બીજું બનાવે. અલ્યા સાચા ભગવાન અને સાચા સંતો ભક્તને છોડી કુસંગીનો તે વિશ્વાસ કર્યો, કુસંગી સાથે દિલ જોડ્યું, એની સાથે બેહીને વાતો કરી, ચર્ચા કરી અને સાચા સંતો ભક્તોની નિંદા ટીકા કરી, માટે આજ તને મૂકવો નથી કે છે. એમ કહીને જમદૂતોએ જે માર્યો છે એને હો બહુ માર્યો. હવે માર સહન થતો નથી, એ હગો થાય માર કાંઈ. અને આ જમદૂતનો માર, આ કાંઈ યશોદા કાનાને મારે એવો તો માર ન હોય. ત્યારે તે માણસિયાએ શ્રીજી મહારાજનું સ્મરણ કર્યું કે હે નાથ, એ દયાળુ સ્વામિનારાયણ પધારો, એ સંતો કોઈક આટલા મોતો વારે આવો. બૂમો પાડવા માંડ્યો. એટલે આવું છે આપણું, ભીમ આવીએ ને તારે ભક્તિ જાગે અને સલામત થઈ જઈએ ને એટલે કુસંગ જાગે તરત જ. આનું શું કરવું કહોજે. માટે સમજી રાખવું, સલામતી શ્રીહરિજીની, સંતની, ભક્તોની કૃપા દ્રષ્ટિથી છે. એ સલામતીનો જો નિર્ભય થઈને દુરુપયોગ કર્યો તો તરત જ વિપત્તિ આવીને હાજર થશે. એ બારણે જ ઊભી હોય છે, કાંઈ બહુ આઘી ગઈ હોતી નથી. જો જાની આયે ઘનશ્યામ, ક્રોધ કરી બોલે સુખધામ, યાહી તુમારે આવના નહીં, યહી વચન માનો મુદ પાઈ. ભગવાન સ્વામિનારાયણને આણે ખૂબ પ્રાર્થના કરી, કાલાવાલા કર્યા હો, કે હવે હું કુસંગીનો સંગ નહીં કરું, એવાની ભેળો નહીં બેહું, ન્યા નહીં જાઉં, એની વાત નિંદા ટીકા સાધુ સંતો ભક્તોની હવે નહીં સાંભળું, એક વાર બચાવો બાપા, એક વાર ભૂલ થઈ ગઈ. એમ જ્યાં પ્રાર્થના કરી ત્યાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા અને જમદૂતને કહ્યું, અલ્યા તમને કીધું નથી કે અહીં નહીં આવવાનું ભગવ? એટલે જમદૂત આને મૂકીને ભાગી ગયા. ભગવાન શ્રીહરિ કહે છે કે જમદૂતો તમને ખબર છે, આ ગામમાં જે વસે છે એને અમારું અને અમારા સંતોનું દર્શન છે, તેથી તેને લેવા આવશો અભાગી તો મોત લેશો હવે માગી. માટે અમારું જેને દર્શન થયું છે એવાને જો તમે લેવા આવો ને તો મોત માગીને લેવું. જમદૂતથી ક્યાંય બોલાણું નહીં, ભાગી ગયા. દલીલ કરવાય ન રહ્યા ને પણ આ કુસંગી થઈ ગયો તો બધાની નિંદા કરતો. જમદૂત કે આમની હારે કાંઈ બોલાય જ નહીં, ભૂખા કાઢ નાખે આપણા, નોકરી જાય. મહારાજ કે આ ગામની આશા મૂકી દો, કે બીજે ગામ જાઓ આજુબાજુ. સો સુની કે જમદૂત જબે પાઉં પરે મુદ પાય, પીછે જમપુરી મેં ગયે તબ શુદ્ધ આઈ તાય. પછી જમદૂત આમ પગે લાગીને જમપુરી ભેગા થઈ ગયા. પછી ઓલાને શુદ્ધ આવી. પુનિસો બાત કહત ભયો, નિજ ઘર પીછે આઈ, સો સુન કે મનુષ્ય સબ મગન ભયે મનમાય. પછી પોતે ત્યાંથી ઘરે આવ્યો અને કુટુંબીઓને બધાને વાત કરી. શ્રીજી મહારાજનો ફરીવાર બધાએ દઢ આશ્રય કર્યો અને પછી આજીવન ધર્મમાં અખંડ રહી સત્સંગ ભજન કીર્તન કર્યા. સૌ સંતો ભક્તોની સેવા કરી નિર્માનીપણે જીવન વિતાવ્યું અને મહારાજના લીલા ચરિત્રને પછી કાયમ ગાતા સંભારતા અંતે ભગવાન સ્વામિનારાયણ એને દર્શન આપી પોતાના ધામમાં તેડી ગયા. તારી જમકી ત્રાસ એસે હજારો મનુષ્ય કે, રાખે નિજ પદવાસ લખ 84 મેટી કે. આવા સહજાનંદ સ્વામી છે. એવી એ પુરુષોત્તમ નારાયણની સહજ પ્રકૃતિ છે. એટલે પ્રેમાનંદ સ્વામી કહે છે, સહજ સ્વભાવી કરે પ્રકૃતિ પુરુષોત્તમની. કેવી પ્રકૃતિ? સુણતા સજની, બીક મટાડે જમની. બીક મટાડે જમની, અદભુત વાત છે. ગાવું હેતે રે હરિના ચરિત્ર સંભારી, પાવન કરજો રે પ્રબુદ્ધિ બુદ્ધિ મારી. હે પ્રભુ, આવા ભગવાન મહાદયાળુ અતિ સમર્થ જીવના કલ્યાણ કરનારા એ પુરુષોત્તમ નારાયણ ઉર્ફે સ્વામિનારાયણ ભગવાનના ચરિત્ર સંભાળીને હું ગાઉં છું. હે નાથ, મારી બુદ્ધિ પાવન કરજો, મારામાં શુદ્ધિ થાય એવી દયા દ્રષ્ટિ રાખજો. આ 5મી કડીનો આરંભ થયો વાલા ભક્તો. પ્રથમ પદ અડધું આપણે લગભગ આવ્યા વાલા ભક્તો. ભગવાનની આ ચેષ્ટા, એના મહિમાના પ્રસંગો આપણા ગ્રંથોમાં શાસ્ત્રોમાં ઘણાય છે, પણ આપણે ક્યારેય એ દ્રષ્ટિથી શાસ્ત્રો નિહાળ્યા નહીં, ખોળ્યા નહીં, જોયા નહીં, એટલે આપણને ખબર નહીં. પણ જ્યારે ચેષ્ટાની કથા કરવાની થઈ અને એ પ્રસંગે આપણે એ એંગલથી જ્યારે ચરિત્રો શાસ્ત્રોમાંથી ખોળ્યા ત્યારે બહુ જડ્યા, અને એ બધો રસથાળ આપણને ઘણું બધું આપે એવો છે. તો વાલા ભક્તો, શ્રી હરિના ચરિત્ર સંભાળીને આ ચેષ્ટા ગાઉં છું. કહેવાનો મતલબ એવો છે કે આપણે પણ બધાએ ભગવાન શ્રી હરિની ચેષ્ટા જ્યારે ગાઈએ ત્યારે ભગવાનના ચરિત્રને સંભાળીને ગાવી જોઈએ. તો પ્રભુજી આપણું મંગળ કરે, કલ્યાણ કરે, બુદ્ધિ પાવન કરે. એક અમારા શાયર એવું કહે છે, હરિમાં મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના. અમે હરિમાં મસ્ત થઈને આ અમારું જીવન પૂરું કરી જવાના. દાસ બની હરિ સ્મરણ કરી, અરે દાસ બની હરિ સ્મરણ કરી જગને અમે તરી જવાના. કે છે ને મસ્ત વાત. પુરુષોત્તમ પ્રકાશ નિષ્કળાન સ્વામી એમ કહ્યું, તું કૃપા કરી હરિજન પર કરી હિત, જે જે મેં લીલા કરી તે જન ચિંતવજો નીત. મહારાજ આવું કહ્યું, જન્મ કર્મ જે મહારા ગાયે સાંભળે સંભારે સોય, તે જન જરૂર જાણજો મારા ધામના વાસી હો. ભાવથી જે શ્રી હરિની ચેષ્ટા ગાય, ભાવથી તેનું મહારાજ આવી રીતે અંતર નિર્મળ કરે છે. અને એટલે સ્વામી પ્રાર્થના કરે છે, ગાવું હે તેરે હરિના ચરિત્ર સંભારી પાવન કરજો રે પ્રબુદ્ધિ બુદ્ધિ મારી. વાલા ભક્તો, એક વાલબાઈ રવા ગામમાં થઈ ગયા, એની નાનકડી વાત પણ હૃદયમાં ગમે એવી વાત છે. ભગવાનની લીલા ચેષ્ટા જીવાત્માના કેવી રીતે પટાપટ કલ્યાણ કરી નાખે છે એના આ દસ્તાવેજી પુરાવા છે. ગામ રવામાં ભળસાણી કોમના એક ડોશી હતા, વાલબાઈ એનું નામ હતું. માડીને ટૂંટિયાનો રોગ થયો, પ્લેગ આવ્યો પ્લેગ, તેથી ડોશી હાવ માંદા ઢીલા ઢબ થઈ ગયા. એને બે દિવસ થયા અને દેહ પડેક પડ્યો પડેક પડ્યો એવું થઈ ગયું. ડોશીમાને ખબર પડી ગઈ કે હવે આ ખોખું ખડશે. ત્યારે તે ડોશીનો એક દીકરો હતો, એણે આવીને પૂછ્યું, માં માં તમારે શરીરે કેમ છે? અરે બેટા, આ ટૂંટિયાનો રોગ છે, એની પીડા છે, એ તો તારથી સંભળાય એવી નથી. બેટા કહી જાય એવી નહીં, માં એટલા બધા પીડામાં તમે રીબાવ છો. રીબાતી તી બેટા, અટાણે અટાણ નહીં રીબાતી. શું થયું માં, કઈ દવા લાગુ પડી ગઈ? મહારાજના ચરિત્ર, કઈ દવા? બેટા બે દિવસ પહેલા બહુ દુઃખ હતું, પણ બે દી થયા આ રોગ આવ્યો છે, તે ઘડીથી હું શ્રીજી મહારાજને સંભાળું છું. શ્રીજી મહારાજને? હા. એટલે મારી, તમે શ્રીજી મહારાજને કાં જોયા હતા? અરે અમદાવાદમાં શ્રી નરનાર દેવની શ્રીજી મહારાજે પ્રતિષ્ઠા કરી ને કાંકરિયા તળાવ ઉપર મંચ ખોડ્યો હતો બેટા. તે મંચ પર શ્રીજી મહારાજ બિરાજમાન હતા, તે દિવસે મેં દર્શન કર્યા હતા. કમાલની કથા. અને બેટા, તે મંચ ઉપર એ મંચને ચારે તરફ સાધુ ભરાઈને બેઠા હતા, વચ્ચે શ્રીજી મહારાજ અને બીજા લક્ષાવધિ મનુષ્ય શ્રીજી મહારાજની સામું સામું આમ નામ જોઈ રહ્યા હતા. તે શ્રીજી મહારાજની મૂર્તિ સંત અને સત્સંગી સર્વેના મને આજ એને સંભાળવાથી સાક્ષાત દર્શન થાય છે બેટા, સાક્ષાત. અને એણે કરીને, તેને લઈને મને બધા શરીરના રોગની પીડા ખતમ થઈ ગઈ અને આનંદ આનંદ હૈયામાં વર્તે છે. તેથી મને હવે કોઈ પીડા જેવું જણાતું નથી. અને હવે પાંચ મુરત સાધુ શ્રીજી મહારાજ પધાર્યા, આ પાંચ સાધુ લઈને ભગવાન પધાર્યા. ક્યાં છે? આ ઉભા બેટા. તે મને એવું કહે છે, માજી ચાલો તમને અમે અમારા અક્ષરધામમાં લઈ જઈએ. એવું કોણ કહે છે? માં સ્વામિનારાયણ ભગવાન કહે છે. શું કહે? શું કહે છે? માજી ચાલો તમને અમે અમારા ધામમાં લઈ જાય બેટા. તેથી હું હવે એમની સાથે મહારાજના ધામમાં જાઉં છું. અને જો તમે સર્વે શ્રીજી મહારાજનું ભજન કરજો, લીલા ચરિત્ર સંભાળજો, હો તો શ્રીજી મહારાજ તમને પણ આવી રીતે મહાદુઃખમાંથી બચાવશે ને અંતકાળે તેડવા આવશે ને અક્ષરધામ આપશે. એમ માડીએ ભલામણ કરી અને પછી બધાને કહે, લ્યો જય સ્વામિનારાયણ, એમ કહીને દેહ મૂકીને મહારાજની સાથે અક્ષરધામમાં ગયા.
એમાં કાંઈ અટપટું નથી, જાણી લેજો જાન જરૂર. અન્ય ઉપાય અળગા કરી ધારી લ્યો એટલું ઓર.
કેટલું? એટલું શું?
ભવ જળ પાર ઉતરવા જાણો મારા ચરિત્ર છે જહાજ, માટે સહુને સંભારવા. એમ શ્રી મુખે કહે મહારાજ, એમ શ્રી મુખે કહે મહારાજ.
માટે પ્રેમાનંદ સ્વામી કહે છે, ગાવું હે તે રે હરિના ચરિત્ર સંભારી, પાવન કરજો રે પ્રબુદ્ધિ બુદ્ધિ મારી. વાલા ભજતો, પ્રથમ પદ અડધું થયું, પાંચ કડી. આ પાંચ કડીઓ સુધી ઉપદઘાત વર્ણ્યો છે, જેને આપણે પ્રસ્તાવના કહીએ છીએ. આ રીતે અર્ધ પદ પ્રસ્તાવના કરીને હવે પ્રેમાનંદ સ્વામી શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટા લખવાનો આરંભ કરે છે. સૌ પ્રથમ પ્રેમાનંદ સ્વામીએ મહારાજની કઈ ચેષ્ટા લખી? કઈ? માળા ફેરવવાની. શ્રીહરિજી મહારાજની અનેક ચેષ્ટાઓ છે, પરંતુ જ્યારે સ્વામી એમની સ્પેશિયલ ચેષ્ટા ગાવાનો આરંભ કરે છે ગોપાલ સ્વામીની આજ્ઞાથી, ત્યારે માળા પ્રથમ સ્વામીને યાદ આવે છે. માળા ફેરવતી મૂર્તિ સ્વામીની નયન સમક્ષ તરી આવી. આનો અર્થ એ થાય છે વાલા ભક્તો, યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મિ, આ ગીતા વાક્યથી ભગવાને જે બોધ આપ્યો એ મને તમને ઘણા અંદરથી જગાડે છે. યજ્ઞ તો આ દુનિયામાં અનેક પ્રકારના છે, પણ સર્વ યજ્ઞમાં કોઈ મહાન યજ્ઞ જો હોય ને, રજો ભાવ શું અખંડ જપ મારા રે, માળા ટાળે છે મન કેરા ચાળા રે, હરિનું અંગ અંગ એક ઉર ધારી રે. મુક્તાનંદ સ્વામીની આ પદરચના છે. જપ કરો માળા ફેરવો માળા, આ વાક્યથી ભગવાને ગીતામાં જપનો અતિશય મહિમા કયો છે તેને શ્રી હરિજી મહારાજ પોતે આચરણ કરીને નિજાશ્રિતોને શીખવાડે છે. ઘણાએ તો માળા હારે વેર રાખ્યું હોય, કોઈ દી માળા ન ઓઢે, ગમે ચાળા કર્યા કરે પણ માળા ન કરે કોઈ દી. અને ઘણાને માળા હેઠી મૂકવી ગમે જ નહીં, આખો દી માળા હાથમાં હોય, ફેરવા જ કરે. મહારાજ 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 બોલો. મહારાજ મોટે ભાગે માળા હાથમાં રાખે. સહજ સ્વભાવે રે બેઠા હોય હરિ, જ્યારે તુલસીની માળા રે કરલઈ ફેરવે ત્યારે. સહજ સ્વભાવે રે બેઠા હોય હરિ, જ્યારે તુલસીની માળા રે કરલઈ ફેરવે ત્યારે.
છઠ્ઠી કડી.
બુદ્ધિની પવિત્રતાની પ્રાર્થના કરી પ્રેમાનંદ સ્વામી આ પંક્તિથી શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટા લખવાનો આરંભ કરે છે. સ્વામીએ શ્રીહરિની ચેષ્ટાની શરૂઆત, તેઓ તુલસીની માળા હાથમાં લઈને નિત્ય ફેરવતા હતા ત્યાંથી કરે છે. માળા હરિસ્મરણનું શ્રેષ્ઠ માધ્યમ છે, શ્રેષ્ઠ માધ્યમ. આ ચેષ્ટાથી શ્રીહરિ એવું જણાવવા માગે છે કે હે ભક્તો, તમે કોઈ પણ પરિસ્થિતિમાં હો તો પણ મારું સતત સ્મરણ રાખજો. તમે કોઈ પણ પરિસ્થિતિમાં હો મારું નામ જપ્યા કરજો. મહારાજના હાથમાં ક્યારેક પરિસ્થિતિ વસાત માળા ન હોય ને, તમે વેઢાની માળા કરતા વેઢાની. સત્સંગી જીવનમાં આંગળીઓના પર્વ ગણીને માળા કરવાની સુંદર વિધિ બતાવી છે. માળા ન હોય તો વેઢા ગણીને, પણ મહારાજ સ્મરણ ચાલુ રાખતા, હવે પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના ધામી, એને થોડી માળા કરીને કામ હોય પણ આપણા ચાળા ટાળવા એને માળા પહેરવી. મહારાજને એમ થયું કે આ મારા બેટા મને જોઈ નહીં કાંઈક માળા હાથમાં લઈને ફેરવતા શીખે તો સારું. હે ભક્તો, તમે કોઈ પણ પરિસ્થિતિમાં હો તો પણ મારું સતત સ્મરણ કરજો. તમે મને યાદ કરશો તો હું તમને યાદ કરીશ, તમે મને યાદ કરશો તો હું તમને ભૂલી નહીં જાઉં. આધ્યાત્મિક જગતમાં ભગવાનના નામ સ્મરણ માટે મનની સ્થિરતા ઘણી જરૂરી છે, જે માળા પૂરી પાડે છે. મનની સ્થિરતા માળા પૂરી પાડે છે. કરે જપ તો છૂટે લપ. અરે ભાઈ, જપમાં જેટલો સમય વાપરીએ એટલો ગપમાં સમય બગડતો બંધ થઈ જાય કે ન થઈ જાય? એ દુનિયા હે એક સ્વપ્ના, વળી અમારે શાયર આવ્યા, યે દુનિયા હે એક સ્વપ્ના યહાં કોઈ નહીં હે અપના, હરદમ હરિ નામ કો હી જપના. મેરે ભાઈ, હરદમ હરિ નામ કો હી જપના, બસ યહી હૈ કામ અપના, બાકી સબ સપના. મહારાજે મધ્યના 35માં શુદ્ધ શબ્દોમાં કહ્યું કે ભગવાનની ઉપાસના કરવી, ભગવાનના ચરિત્ર ગાવા સાંભળવા, ને ભગવાનનું નામ સ્મરણ કરવું. જો આવી માળા, એક દો ને તીનમાં માળા, અને પોત પોતાના ધર્મમાં રહેવું. એવી રીતે પોતાના જીવનું કલ્યાણ કરવું તે કાંઈ કઠણ નથી, એટલે કે ઈઝી છે એકદમ. આઈએ માળાની વિશેષતા ઉપર ધ્યાન દીજે. તુલસી સમર્પણનું પ્રતીક છે. આપણું શરીર આદિ સર્વસ્વ પરમાત્માની સંપત્તિ છે, માટે તુલસી પત્ર ચડાવતી વખતે કે તુલસીની માળા ફેરવતી વખતે અંદર સમર્પણ ભાવ જાગવો જોઈએ કે હે ભગવાન, આ શરીર મન ઇન્દ્રિયો અંતકરણ દુનિયા બધું તમારું આપેલું છે, તમને અમારે દઈ દેવું છે, અમારું કાંઈ નથી, અમારું કાંઈ નથી. શ્રી હરિ તુલસીની માળા દ્વારા આપણને સમર્પણ ભાવની પ્રેરણા આપે છે. આધ્યાત્મિક રીતે તુલસી પવિત્ર ગણાય છે અને તેનાથી ચંચલ મન સ્થિર થાય છે, માટે તુલસીની માળા ઉત્તમ ગણાય છે. માળા જમણા હાથનો અંગૂઠો અને બીજી આંગળીની મદદથી ફેરવાય છે. જમણા હાથનો અંગૂઠો અને બીજી આંગળી, આ પહેલી ના બીજી, પહેલી આંગળીની મદદથી નહીં ભાઈ, બીજી આંગળીની મદદથી ફેરવાય છે. એટલે આ બંને પોઈન્ટ દબાતા મગજ અને હૃદય બંને શાંત અને જાગૃત રહી શકે છે. જેટલી માળા વધુ ફેરવીએ એટલી આપણને અંદર શાંતિ થાય છે. તેથી હૃદયના ધબકારા અને લોહીનું વહન એટલે કે બીપી નોર્મલ રહેવામાં મદદરૂપ થઈ શકે છે. સ્મરણ નવધા ભક્તિનો પ્રકાર છે. દરેક ધર્મમાં માળા દ્વારા પોતપોતાના ઈષ્ટ દેવનું સ્મરણ કરવાનું મહત્વ છે છે ને છે. માટે હિન્દુ ધર્મમાં આને માળા કહે છે, ઇસ્લામમાં તસ્બી કહે છે, ખ્રિસ્તી ધર્મમાં રોજરી કહે છે, જૈન ધર્મમાં નવકારવાળી એવા નામથી આને કહે છે. જે જે ક્રિયા જગદીશ કરે જન ધરે એનું ધ્યાન, જે જે ક્રિયા જગદીશ કરે જન ધરે એનું ધ્યાન, તે તે જાય હરિધામમાં નક્કી વાત નિદાન. ક્યા ગજબ કી બાત હે, જાય ધામમાં એવી આ નિદાન વાત છે પાકી. માટે સહજ સ્વભાવે રે બેઠા હોય રી, જ્યારે તુલસીને મારા રે કલ્લે ફેરવે ત્યારે. વાલા ભક્તો, મેં તમને કહ્યું હતું ને કે દશક ચેષ્ટા છે, એમાં ભીમજી ભગત શ્રીજી મહારાજના હજુરી પાર્ષદ, એણે જે પોતાનો શ્રી હરિલીલા કમલ ભાસ્કર ગ્રંથ લખ્યો છે, મારે એક વાર તો કહેવું પડશે, એને તાલીઓથી બતાવો. હું એવું કહીશ કે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથ લખ્યો, પછી એમાં સ્વામીએ ટૂંકું ટૂંકું લખીને જે વાત એમના ત્યાં ત્યાં ગર્ભિત રીતે છોડી દીધી અને વાંચનારાને એમાં કાંઈ કમ ન પડે, તો એ બધા ગુપ્ત અર્થોને ઉદઘાટવા માટે અખંડાનંદ વર્ણીએ હરિચરિતમ નામનો સંસ્કૃત ગ્રંથ લખ્યો. હરિચરિતમ સંસ્કૃત ગ્રંથ એટલે કે ભક્ત ચિંતામણીનો પૂરક ગ્રંથ, ભક્ત ચિંતામણીનો પૂરક ગ્રંથ. ભક્ત ચિંતામણીમાં કોઈ વાત ના સમજાતી હોય તો હરિચરિતમમાં જોઈ લેવાની, એમાંથી એકદમ ચોખીને છઠ સમજાઈ જાહે. એ જ રીતે પ્રેમાનંદ સ્વામીએ જે ભગવાન શ્રી હરિની સ્વાભાવિક ચેષ્ટા લખી એ ચેષ્ટામાં કોઈક વાત અધૂરી રહી હોય, કોઈક વાત છૂટી ગઈ હોય, કોઈક વાત ન સમજાતી હોય, તો આ ભીમજી ભ્રગતકૃત હરિલીલા કમલ ભાસ્કરમાં મયુખ 52 થી આ 6 અધ્યાય સુધી શરૂ થાય છે. શ્રી હરિની સ્વાભાવિક ચેષ્ટા એમાં જોઈ લેવાનું. પ્રથમ શ્રીહરિની ચેષ્ટાની પૂરક આ ચેષ્ટા કહી શકાય એવી એણે ઝીણવટ ભરી ચોખવટથી લખી છે. સુનિયે.
સેવક પાસેથી શ્રી હરિ માળા માગી લે મહારાજ, કોણી જમણા હાથની તકીએ અડાડે આજ.
મેરી વાર દેખીએ, મેં જરા દેખાતા હું. આ
કોણી જમણા હાથની
ક્યાં અડાડે તકીએ, આ મારે વાહે પડે છે, પણ શ્રીજી મહારાજને અહીં પડખે તકીઓ મૂકતા એટલે આમ તકિયામાં તે કોણી મૂકે, એટલે કે કોણી જમણા હાથની
તકીએ અડાડે આજ, અંગૂઠા પાસેની આંગળી રાખે પાધરી મુનિરાય.
પાધરી મીન્સ સીધી, અંગૂઠા પાસેની આંગળી સીધી રાખે.
માળા ફેરવે મહાપ્રભુ તકીએ અડેલી સુખદાય.
માળા ફેરવે ત્યારે માળા તકીએ અડેલી હોય અને મહારાજ ફેરવતા હોય, આટલો વિડીયો ઉતારીને એને આપ્યો. જે પ્રેમાનંદ સ્વામીની ચેષ્ટાનો પૂરક આ ભાગ ગણાય એટલે મેં અહીં ઉમેર્યો. આ રીતે 6ઠી કડીની આપણે વ્યાખ્યા કરી. હવે આઈએ 7મી ઉપર. રમૂજ કરતા રે રાજીવ નેણ રૂપાળા, કોઈ હરિજનની રે માગી લઈને માળા. આ પંક્તિમાં સ્વામીએ શ્રીહરિના રમૂજી સ્વભાવને જરા યાદ કર્યો, કમળ સરખા નેણને યાદ કર્યા. વાલા ભક્તો, મહારાજ બહુ ટીખળી હતા, આનંદી હતા. રમૂજી સ્વભાવ શ્રીહરિના હળવાપણાનો દ્યોતક છે. રમકડા જેવા હાવ હળવા ફૂલ હતા મહારાજ. આવા મોટા સર્વોપરી પુરુષોત્તમ નારાયણ હોવા છતાં તે ક્યારેય ભારેખમ રહ્યા નથી. મહારાજના વ્યક્તિત્વમાં ક્ષણે ક્ષણે અને પળે પળે હળવાશ અને હાસ્યરસ દેખાય છે.
શ્રીહરિ હસતા હસતા ભક્તોની છાતી ઉપર ક્યારેક ચરણ ચાપતા.
દર્શન કરીને ભક્તો જ્યારે પાછો ફરે ત્યારે હેત કરીને તેની પાસે કાંઈક માગતા હોય એવું બોલતા, તમે બધા હરિભક્તો દર્શન કરવા આવ્યા છો તો અમારા માટે શું કાંઈ લાવ્યા છો કે એમનામ આવ્યા છો, આવું કહીને હસાવતા હતા. શ્રીહરિ પ્રેમથી આવું વારંવાર કહીને સૌ ભક્તોને હેતથી હસાવતા. અવનવી મહારાજની હાસ્ય વિનોદ ભરી લીલા અનેક છે, સેમ્પલમાં થોડીક આપણે લેવી છે. વડતાલના નારાયણગીરી બાવા હારે મહારાજે એકવાર બહુ સરસ મજાની રમૂજ કરી હતી. વડતાલના નારાયણગીર ગોસાઈ હતા, એ ગઢપુરમાં રંગોત્સવ કરવા માટે આવ્યા હતા. આ પ્રસંગે એમણે હવને હેરાપુરીની રસોઈ આપી છે, એની શિરોપુરી. શ્રીહરિએ પ્રથમ થાળ જમી લીધો, પછી સૌ સંતોને પીરસવા આવ્યા. સંતો બધા પંક્તિમાં બેસી ગયા છે. મહારાજે કીધું, તમારી રસોઈ છે ગોસાઈજી, તમે પણ અહીં બેસી જાઓ. ચાલો હાલો થાળી લઈને ગોસાઈજીને બેઠ દીધા. મહારાજ સંતોને જમાડવામાં કાંઈ કસર રાખતા નથી, ખૂબ ભાવથી બધાને પીરસે છે, જરીક માગે અને દોથો ભરીને આપે છે. મહારાજને પોતાને જ સંતોને પીરસવાનો હૈયામાં એટલો બધો ભાવ છે કે રસોઈવાળાને કહેવું જ ન પડે કે મહારાજ આજ મારી રસોઈ છે, જરા ભી મારજો ને બરાબર પીરસજો. પણ રસોઈવાળાનો ધર્મ છે, કહેવું પડે. એટલે નારાયણજીભાઈએ મહારાજને કીધું કે મહારાજ સંતોને પીરસવામાં કાંઈ કસર રાખતા નહીં હો. મહારાજ કે, જુઓ ગોસાઈજી, કોઈ કસર રાખી નથી, 5 વાર ફેર્યા ને દોથે દોથે શેરો આપ્યો, સમજ્યા? માટે તમે ચિંતા કરો, માં પ્રેમથી જમો. પણ ગોસાઈજીને વળી હખનો થયું, હે મહારાજ બરોબર જમાડો, બરોબર જમાડો. મહારાજ કે, લા જમાડ્યા તો? ના, હજી પીરસો, હજી જમાડો, કાંઈ પણ કસર રાખશો નહીં સંતોને જમાડવામાં. મહારાજ કે, એટલે અમે કાંઈ કસર રાખી નથી, તોય ભગત તમે ભી માર માર કરો છો, આનો અર્થ એ થાય છે કે તમારે શેરો લેવો છે, સમજ્યા? લ્યો તમને દે. ગોસાઈ કે, ના 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 મહારાજ, મારે નથી લેવો. મહારાજ કે, મારે તમને દેવો જ છે, ક્યારના સંતોને ભી મરાવો છો? ગોસાઈ કે, ભાઈ સાહેબ નહીં. મહારાજે મોટો દોથો લીધો, ગોસાઈને એમ થયું કે મારી થાળી નાખી દેશે, એટલે ગોસાઈ થાળી લઈને ઊભી પંક્તિએ ભાગ્યા. અને મહારાજ પડ્યા પાછળ, ગોસાઈ ના ના કરે, મહારાજ હા હા કરે, એવી રમૂજ જામી કે મત પૂછો વાત ભાઈ. મહારાજ પાછળ દોડતા જાય, ગોસાઈ હાથમાં થાળીને આગળ ઢોળાતું જાય ને દોડતા જાય, અને ભગવાન સ્વામિનારાયણ એની વાહે શેરાના ઘા કરતા જાય. લે ગોસાઈ તારે લોંદે લોંદા વાહમ જવા દીધો, આવો ખેલ કર્યો. ભગવાન શ્રી હરિ જ્યારે પ્રસન્ન હોય ત્યારે આવા રમૂજી ચરિત્રો ક્યારેક ક્યારેક કરતા. દઉં તિન એસી રમૂજ જે હું નિત દિન મેં કરત હરી તે હું. રોજ એક દિવસમાં બે ત્રણ આવી રમૂજ કરતા. કેટલી? કોકને ફાઇંદમાં લાડવો મારે, કોકની માથે દૂધપાક રેડે. બ્રહ્માનંદ સ્વામીને માથે મહારાજ માલપુડાનો થપ્પો કરતા. સ્વામી ન્યાથી લઈને ખાયો પછામાં. એવી તો વિધવિધ લીલાઓ બહુ કરતા. હરિજન કુ સંભારન હિતા, નવીન નવીન હિ ચરિત્ર કરીતા. આશય મહારાજનો એક જ હતો કે હરિભગત મારી આવી નવીન નવીન લીલાને કાયમ સંભારે, બસ ભક્તને ધ્યાન થાય, સંભારવાનો આનંદ થાય. આવી લીલા સંભારતા ભક્ત પણ હસી પડે, એ હળવા ફૂલ થઈ જાય, એવા આશયથી મહારાજ આવી રોજ બે ચાર લીલા કરતા. વાલા ભક્તો, લંડન યુનિવર્સિટીના પ્રોફેસર પ્રિન્સ હોપકિન્સે કંઈક સ્વામિનારાયણ ભગવાન વિશે લખ્યું છે. એણે એવું લખ્યું કે સ્વામિનારાયણમાં સ્વયંભૂ શક્તિ રહેલી હતી. એક ગોરીઓ મહારાજ વિશે લખે છે, પોતે અવતારી વ્યક્તિ હોવા છતાં કદી ભારેખમ બનીને વિચર્યા નથી. રમકડા જેવા હળવા. પોતાનું જીવન કઠોર સંન્યાસીના ધર્મ પ્રમાણે ગાળતા હોવા છતાં સહજાનંદ સ્વામી એમનામાં આપણે જોઈ શકીએ પ્રસન્નતા અને આનંદ. અને રમૂજની તો સોળ્યો ઉસવતી જણાતી. તેઓ ગાતા, રમતા, પોતે કુસ્તી કરતા અને ટીખળ પણ કરતા. આવી અદ્ભુત વ્યક્તિ એમના દેહ વિલય પછી પણ લુપ્ત થઈ નથી અને ઘણાના અંતિમ ઘડી વખતે દર્શન દેતી રહી છે. ગોરીઓ આવું કહે છે. રમજ કરતા રે રાજીવ નેન રૂપાળા, કોઈ હરિજનની અરે માગી લઈને માળા. વાલા ભક્તો, આવી રીતે મહારાજ બહુ રમૂજ કરતા. રમૂજી ચરિત્રો બહુ છે. આપણે હવે જવું છે રાજીવ નેન રૂપાળા ઉપર. મહારાજના નેત્ર બહુ રૂપાળા હતા. જેણે જોયા એ બધા નેત્રોમાં તો ભારે ફસાણા, ગજબના નેત્ર હતા. શ્રી હરિ રાજીવ નેણ છે. રાજીવ નેણ, રાજીવ એટલે કમળ, કમળ સરીખા નેણ. જેમ કમળ સરોવરમાં હોય છતાં પાણીથી અલિપ્ત રહે છે, તેમ શ્રીહરિના નેત્ર કમળ હંમેશા વિકારથી અલિપ્ત રહેતા, નિર્લેપતાનું દર્શન કરાવતા. મહારાજની આંખમાં ક્યારેય કોઈને વિકાર નથી દેખાણો, એવા એમના નિર્વિકારી કમળ જેવા નેત્ર હતા. શ્રીહરિના રાજીવ નેત્રનું ધ્યાન આપણને નિર્વિકારી બનવાનું અને નિર્લેપ બનવાનું કંઈક શીખવે છે. આપણે એમાંથી કંઈક પ્રેરણા લેવી જરૂરી છે. વાલા ભક્તો, નિર્ગુણદાસ સ્વામીએ ભવાની શંકર ધાંગધ્રાના હતા એમની એક વાત લખી છે, સાંભળવા જેવી છે. ગામ ધાંગધ્રાના વિપ્ર ભવાની શંકર ત્યાંના દરબારના કામસારું ભાવનગર ગયેલા, સાંભળજો. અને તે વળતા આવતા માર્ગમાં ગઢડું આવ્યું એટલે મનમાં એવું વિચારે છે કે લોકો સ્વામિનારાયણને ભગવાન કહે છે. ઠીક, હવે ભગવાન હોય કે ન હોય પણ બહુ લોકો એને ભગવાન માને છે, ચાલો ને અહીં નીકળ્યા છીએ સહેજે, જરાક જોતા તો જઈએ છે કેવા. ભવાની શંકર કહે છે કેવા, એમ જાણીને મહારાજના દર્શન કરવા માટે ગઢડામાં આવ્યા. અને ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા એમાં સૌથી વધારે મોહ એને ભગવાનની આંખોમાં થયો. ભવાની શંકર મહારાજની આંખો જોતા જાણે ભાન ભૂલી ગયા હોય એમ ભાવ વિભોર થઈને આંખમાં ભરાણા. અને એ ઘરે આવ્યા પણ મહારાજની આંખો એને ભૂલાતી જ નથી. જેને તેને કે તમે સ્વામિનારાયણને જોયા છો, તો કે ના, એકવાર જોઈ આવજો યાર એમ. હા, એની આંખો એટલે દુનિયામાં એવી આંખો કોઈની મેં જ જોઈ. કે શું કહો છો? હા, એના મિત્રને વાત કરે કે મિત્રો, સ્વામિનારાયણ ભગવાનના નેત્રો બહુ રૂપા, અદભુત વાત કરે. એનો મિત્ર હતો કે જયશંકર કરીને, એને કીધું, એ જયશંકર તું મારો મિત્ર છો, એક અદભુત વાત કરું. શું? કે સ્વામિનારાયણ ભગવાન હોય કે ન હોય પણ એમના નેત્ર બહુ રૂપાળા છે. આવો અને ગુણ આવ્યો. અને પછી તે ભવાની શંકરે જ્યારે દેહના આયુષ્ય ખૂટતા અંતકાળ આવ્યો અને દેહ મેલ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ એને તેડવા આવ્યો. સાહેબ વાત આ છે. ને એમ એ બોલ્યા મરતી વખતે, અલ્યા મિત્ર જયશંકર ને મળો. કેમ ગયો ભાઈબંધ? આ હા હા, આ સ્વામિનારાયણ આવ્યા મને તેડવા આવ્યા. ઓહો હો, ને તે સ્વામિનારાયણના નેત્ર શા રૂપાળા છે ભાઈ ભાઈ. એમ બોલીને એણે દેહ છોડ્યો તો ધાંગધ્રાના ભવાની શંકરે. મહારાજ એને ધામમાં તેડી ગયા. શ્રીહરિના નેત્રો એટલા રૂપાળા તો આખી છબીની તો વાત જ શું કહેવી મારા ભાઈ, વાત જ શું. ગઢપુરમાં એક ભરવાડના માજી હતા, એનું નામ લાડુબા હતું. ગઢડામાં નાનજી ભગત પેન્ટર હતા. તેઓએ ગઢપુરના વૃદ્ધ સંતો પાસેથી વાત સાંભળેલી કે ગઢપુરમાં એક ભરવાડ જ્ઞાતિના લાડુબાઈ નામે અતિ વૃદ્ધ માજી હતા. એમણે નાની ઉંમરમાં ભગવાન જ્યારે ઘેલે નાવા જતા ત્યારે જોયેલા, દર્શન કરેલા. અને એ માડીને નાનપણથી શ્રીજી મહારાજના નેત્ર એટલા બધા ગમી ગયેલા અને અંતરમાં વસી ગયેલા, તેથી તેઓ જે કોઈ હોય એને જ્યાં ત્યાં એવી વાત કરતા કે હું નાની હતી ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન જ્યારે દાદાના દરબારમાંથી વાતે ગાતે ઘોડે બેસી સવારી લઈને નદીએ નાહવા જતા હોય, તમે નાની નાની છોકરીઓ શેરીઓમાં રમતી હોઈએ કે અમે છાણ વીણવા ગયા હોય, અમે દોડીને બજારને કાંઠે ઊભા રહી જતા. શું કામ ખબર છે તમને? શું કામ? સ્વામિનારાયણની આંખ્યું જોવા. ક્યાં ડોશીમાં સ્વામિનારાયણની આંખ્યું? તો કે એ આંખ્યું જેવી આંખ્યું મેં મારી જિંદગીમાં કોઈની ભાળી નથી. હા, એ નાનપણમાં સ્વામિનારાયણને અમે દર્શન કરેલા ભાઈ ભાઈ, એની આંખ્યો. એટલે આ ડોશી વૃદ્ધ થયા બહુ મોટી ઉંમરે પણ વાત કરે ને જ્યારે ત્યારે આંખ્યોની વાત એટલી બધી રસપૂર્વક કરે કે જાણે હમણાં એણે જોઈ હોય. આવી વાત એ ડોશીમાં કરતા હતા. આમ મહારાજની આંખ્યો બહુ રૂપાળી હતી. અને વાલા ભક્તો, એટલા માટે આપણા કેટલાક સંતોએ મહારાજના નેત્રને વખાણતા પદો બહુ લખ્યા છે.
નેણને જોઈ, નેણને જોઈ, નેણને જોઈ રે, વાલા તારા નેણને જોઈ રે, રહ્યું મારું મન રૂમોઈ રે. નેણા તમારા વાલા અતિ સુખકારી જોને, નેણા તમારા વાલા અતિ સુખકારી જોને, નિરખતા નાખે છે સંતાપને ખોઈ રે, વાલા તારા નેણને જોઈ રે. વ્રજવનિતાને તમે વશ કરી લીધી વાલા, જી 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 જી, નેણું કરે બાણે નાખ્યા અંતર પ્રોઈ રે, વાલા તારા નેણને જોઈ રે. નેણા ભરીને તમે જેને નિરખો છો વાલા વાલા, નેણા ભરીને તમે જેને નિરખો છો વાલા, તેને નથી કરવું રે તું, એ તેને નથી કરવું રે તું, બીજું સાધન કોઈ રે, વાલા તારા નેણને જોઈ રે. મુક્તાનંદ કહે એ નેણા તણો રસ, ગોપીજન જેવા જાણે પ્રેમી સોઈ રે, વાલા તારા નેણને જોઈ.
અદભુત અદભુત આપણા સંતો આવું લખ્યું છે. નિષ્કળાન સ્વામી એવું લખે છે,
રસીલા લાલ રસે ભરી છે તારી આંગળી, રસીલા લાલ રસે ભરી છે તારી આંગળી,
રસીલા લાલ કમળ કલના જેવી પાંખડી,
રસીલા લાલ કમળ કલના જેવી પાંખડી,
રસીલા લાલ હસીને હેરો છો તમે
રસીલા લા,
તન મન પ્રાણ
હે રસીલા લાલ રસે હરી છે તારી આંખડી,
રસીલા લાલ રસે હરી છે તારી આંખડી.
આ સાતમી કડી આપણે વાગોળી રમજ કરતા રે, રાજીવ નેન રૂપાળા કોઈ હરિજનની રે, માગી લઈને માળા બેવડી રાખી રે, બબ્બે મણકા જોડે ફેરવે તાણી રે, કાંઈક માળા તોડે કાલે હવારે માળા તોડશું, અત્યારે ધૂન દ્વારા ભગવાનમાં મન જોડશું. ઓકે
સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ
સ્વામી નારાયણ.